ಗೌರವ ವಿಜಯಕಲಾ ಮಹೇಶ್ವರನ್.
சபைக்கு தலைமை தாங்கும் கௌரவ உறுப்பினர் அவர்களே, 2017 ஆண்டுக்கான வரவு செலவு திட்டத்தில், அதாவது கல்வி அமைச்சின் குழுநில விவாதத்திலே கலந்து உரையாற்றுவதற்கு சந்தர்ப்பம் தந்தமைக்கு முதற்கண் நன்றியை கூறிக்கொண்டு, இந்த கல்வி அமைச்சின் விவாதத்திலே எங்களுடைய வடக்கு கிழக்கு மலையகம் உட்பட உள்ள எங்களுடைய அந்த பிரதேசங்களில் உள்ள பிரச்சனைகளை எடுத்து கூற நான் முன்வந்திருக்கின்றேன். என்னவென்று சொன்னால், எங்களுடைய இந்த நல்லாட்சி அரசாங்கத்தின் ஊடாக கடந்த வருடம் நாங்கள் நல்லாட்சி அரசாங்கத்தின் ஊடாக வடக்கு கிழக்கிலே எங்களுடைய சில வேலை திட்டங்களை நாங்கள் செய்திருக்கின்றோம். எங்களுடைய இந்த நல்லாட்சி அரசாங்கமானது எங்களுடைய இந்த நிலங்கள், அதாவது ராணுவத்துக்கு உட்பட்ட நிலங்களை, அரவாசி நிலங்களை எங்களுக்கு விட்டு தந்திருக்கின்றது. அதன் ஊடாக எங்களுடைய சில பாடசாலைகள் விடுவிக்கப்பட்டிருக்கின்றது வெளிவடக்கிலே. ஆகையால் அதேபோல் எங்களுடைய 16 கற்கிணறுகளை கொண்ட எங்களுடைய பலாலி ஆசிரியர் கலாசாலை இன்னும் ராணுவத்தினுடைய கட்டுப்பாட்டில் இருந்து வருகின்றது. இது நாங்கள் இதற்குரிய பத்திரத்தை எங்களுடைய பாதுகாப்பு அமைச்சின் செயலாளருக்கு அனுப்பியிருக்கின்றோம். அதேபோல் அவர்கள் இந்த ஆசிரியர் கலாசாலை விடுவதற்கு அனுமதித்தாலும் அங்குள்ள ராணுவம் அதை அனுமதிக்கவில்லை. ஏனென்று சொன்னால், கடந்த மாதம் எங்களுடைய கல்வி அமைச்சர் வடக்குக்கு விஜயம் செய்த வேளை இது அவருடைய கவனத்துக்கு கொண்டு வரப்பட்டிருந்தது. அந்த வேளை சிறியோரு கூட்டத்திலே நானும் கலந்து கொண்டிருந்தேன். அந்த வேளை அங்கிருந்த ராணுவ அதிகாரி ஒருவர் கூறியிருந்தார், இந்த ஆசிரியர் கலாசாலை, அதாவது வவுனியா பல்கலைக்கழகத்துக்கு சொந்தமான நிலம் என்று கூறியிருந்தார். அது எந்த பல்கலைக்கழகத்துக்கு சொந்தமாக இருந்தாலும் அந்த நிலத்தை, அதாவது விடுவிக்க வேண்டும். அந்த கட்டிடத்தை விடுவித்து 16 கற்க நெறிகளையும் மீள ஆரம்பிப்பதற்கு எங்களுடைய கல்வி அமைச்சானது கட்டாயம் நடவடிக்கை எடுக்க வேண்டும். இந்த 16 கற்க நெறிகளும் இயங்காத நிலையில் இருப்பதனால் எங்களுடைய மாணவர்கள் பாதிப்படைகின்றார்கள். அதற்கு அப்பால் ஒவ்வொரு வருடமும் வரவு செலவு திட்டத்திலே நிதி ஒதுக்கப்பட்டு வருகின்றது. ஆனால் இப்படியான பாடசாலைகள், ஆலயங்கள், எத்தனையோ கல்வி நிலையங்கள் அங்கே மூடப்பட்ட நிலையில் இருக்கின்றது. அதாவது வடக்கு கிழக்கு உட்பட்ட பிரதேசங்களில் இப்படியான வேலைகளில் அதற்குரிய நிதி வரவு செலவு திட்டத்திலே ஒதுக்கப்படாமல் போகின்றபடியினால் இது நாங்கள் பாதிப்புக்கு உள்ளாகின்றது. எங்களுடைய வடக்கு கிழக்கு மலையம் போன்ற மக்கள் தான். ஆகையால் அதேபோல் எங்களுடைய இந்த வரவு செலவு திட்டத்திலே கல்விக்கு நிதி குறைவாக ஒதுக்கி இருந்தாலும் அவர்கள் ஒதுக்கப்பட்ட நிதியிலே எங்களுடைய பாதிக்கப்பட்ட பிரதேசங்கள் இருக்கின்றன. வடக்கு கிழக்கு எடுத்துக்கொண்டால் 30 வருட காலமாக யுத்தம் காரணமாக எங்களுடைய இந்த சில பாடசாலைகள் இன்னுமே புனருத்தாரணம் செய்யாத நிலையில் இருக்கின்றது. அப்படி பார்க்கும்போது எங்களுடைய கிளிநொச்சி மாவட்டத்தில் எடுத்துக்கொண்டால், கிளிநொச்சி மாவட்டத்திலே எத்தனையோ பாடசாலைகள் இன்னுமே ஓலை குடிசைக்குள், அதாவது மாணவர்கள் கல்வி கற்றுக் கொண்டு வருகின்றார்கள். அவர்களுக்கு உரிய தளபாடங்கள் இல்லை, அவர்களுக்கு உரிய ஆசிரியர் பற்றாக்குறை இருக்கின்றது. இன்னுமே எத்தனையோ பாடசாலைகளில் கட்டிடங்கள் இல்லாத பாடசாலைகள் இருக்கின்றன. சில பாடசாலைகளை எடுத்துக்கொண்டால், பாடசாலைகளுக்கு செல்கின்ற மாணவர்களின், அதாவது கால்களை பார்த்துக் கொண்டால் அவர்களின் பாதணிகளை, அதாவது சப்பாத்துகள் இல்லாத நிலையில் செல்கின்றார்கள். இப்படியான நிலை எங்களுடைய வடக்கு கிழக்கிலே நடைபெற்று வருகின்றது. இப்படி பார்க்கும்போது இந்த ஒதுக்கப்பட்ட நிதியிலே வடக்கு கிழக்கு மலையம் உட்பட்ட பாடசாலைகளை எடுத்துக்கொண்டால், அந்த பாடசாலைகளுக்கான கூடுதலான நிதியை ஒதுக்கி எந்தெந்த பிரதேசத்தில் எந்தெந்த பாடசாலை பாதிக்கப்பட்டிருக்கின்ற அந்த இனங்கண்டு அவர்களுக்கு கட்டாயம் அந்த நிதிகளை, கூடுதலான நிதிகளை வழங்க வேண்டும் என்று இந்த உயர்ந்த சபையிலே கேட்டுக்கொள்ள விரும்புகின்றேன். அத்தோடு எங்களுடைய தேசிய ரீதியில் பார்த்தால், 97 வலயங்களிலே எங்களுடைய தீவக வலயம் கடைசி வலயமாக இருக்கின்றது. ஆனால் அந்த தீவக வலயத்தை எடுத்துக்கொண்டால், எங்களுடைய ஊர் கைட்ஸ், வேலணை, காரைநகர், அதேபோல் டெல்ஃப் போன்ற பிரதேச செயலங்களுக்கு உட்பட்ட பாடசாலைகள் இயங்கி வருகின்றது. அந்த பிரதேசங்களில் 20 வருட காலமாக அந்த பிரதேசங்களிலே கல்வி நிலை மந்தமாகத்தான் காணப்பட்டிருக்கின்றது. வேறு பிரதேசங்களோடு ஒப்பிடும் போது நான் நினைக்கின்றேன், யுத்த காலத்துக்கு முன்னர் எங்களுடைய வடக்கு கிழக்கு எடுத்துக்கொண்டால் கல்வியிலே முதன்மை வகித்து வந்த எங்களுடைய இந்த பிரதேசங்கள், இந்த அந்த மாவட்டங்கள், அந்த மாகாணங்கள் இன்று யுத்தத்துக்கு பின்னர் பாரிய பின்னடைவை கண்டிருக்கின்றது. அதில் எங்களுடைய தீவக வலயத்தை எடுத்துக்கொண்டால் அது 97வது வலயமாகத்தான் இருக்கின்றது. அந்த தீவக வலயம் ஆலயத்தை கடந்த காலங்களில் 20 வருட காலமாக ஆயுத குழுக்கள் என்ற கட்டுப்பாட்டில் இருந்தபடியினால் அந்த பாடசாலை அந்த பிரதேசங்களுக்கு உட்பட்ட மாணவர்கள் கல்வியிலே பின்தங்கிய நிலையில் காணப்படுகின்றனர். இப்படியான பிரதேசங்களை இனங்கண்டு இந்த முறை ஒதுக்கப்பட்ட எங்களுடைய வரவு செலவு திட்டத்திலே இப்படியான பாடசாலைகளுக்கான நிதிகளை கூடுதலான நிதிகளை ஒதுக்கி அங்குள்ள அங்கே கூடுதலான ஆசிரியர்களை அங்கே அதாவது அனுப்ப வேண்டும் அந்த பிரதேசங்களுக்கு. உண்மையாகவே அந்த தீவக வலயத்தை எடுத்துக்கொண்டால் அது கடலுக்குள் சூழ்ந்த நிலையில்தான் அந்த தீவக வலயங்கள் அமைந்திருக்கின்றது. அப்படியான அந்த இடங்களுக்கு ஆசிரியர்கள் கடமைக்கு செல்ல பஞ்சப்படுகின்றார்கள். அப்படி இருந்தும் இவர்கள் போட்டாலும் அவர்கள் ஏதோ ஒரு காரணத்தை காட்டி அவர்கள் அதாவது வேறு பிரதேசங்களுக்கு செல்கின்றார்கள். இப்படி பார்க்கும் போது எங்களுடைய தீவக வலயம் முற்று முழுதாக பாதிப்பான நிலையில்தான் இருக்கின்றது. அத்தோடு எங்களுடைய வடமாகாணத்தை எடுத்துக்கொண்டால் சில மாவட்டத்திலே சில வலயங்களில் பெண்களுக்கு அதாவது வேலைக்கு செல்வது அதாவது சரியான கஷ்டமாக இருக்கின்றது. அந்த பிரதேசங்களிலே சில வலயங்களிலே அதாவது டிண்டட் கண்ணாடிகள் பொருத்தப்பட்ட வலயங்களும் இயங்கி வருகின்றன. அப்படியான வலயங்களிலே பெண்கள் போய் அங்கே வேலை செய்வதற்கு பாதுகாப்பு வழங்க வேண்டிய ஒரு நிலை ஏற்பட்டிருக்கின்றது. இப்படியான கல்வி வலயங்களை இனங்கண்டு எங்கு டிண்டட் அடித்து இருக்கின்றதோ அந்த வலயங்களில் உள்ள அந்த டிண்டட் இதுகளை நீக்குவதற்கு இந்த கல்வி அமைச்சானது நடவடிக்கை எடுக்க வேண்டும். ஏனென்று சொன்னால் அப்படியான அலுவலகங்களில் பெண்களை துன்புறுத்துவது கூடுதலாக இன்று நடைபெற்று வருகின்றது. நேற்று முன்தினமும் இப்படியான பிரச்சனை நடைபெற்று வருகின்றது. கடந்த மாதமும் நடைபெற்று வருகின்றது. ஆனால் இப்படியான பிரதேசங்களில் இப்படியான மாவட்டங்களில் இப்படியான வலயங்களில் இது நடக்க கூடாது. இதனால் நாங்கள் பாதிப்படைகின்றோம். அதற்கும் மேலாக வடிவான பெண்கள் அங்கே வேலைக்கு சென்றால் அதுவும் பாரியதூர பிரச்சனைக்கு முகம் கொடுக்க வேண்டிய ஒரு நிலை ஏற்படுகின்றது. இப்படி நல்லாட்சி அரசாங்கத்திலே கண்மூடித்தனமான முறையில் ஒரு சில படித்தவர்கள் விடுகின்ற பிழையினால் எங்களுடைய நல்லாட்சி அரசாங்கத்துக்கும் அவமானத்தை தேடித்து கொடுக்கின்றது இந்த கல்வி சமூகம். ஆகையால் இதற்கு கட்டாயம் இனங்கண்டு எங்களுடைய ராஜாங்க அமைச்சர் இங்கே சபையில் இருப்பதனால் அவருடைய கவனத்துக்கு நான் கொண்டு வருகின்றேன். இதற்கு கட்டாயம் நடவடிக்கை எடுக்க வேண்டியது எங்களுடைய ராஜாங்க கல்வி அமைச்சரின் பொறுப்பாகவும் இருக்கின்றது. அதற்கு மேலாக வடக்கு கிழக்கை அவருக்கு அதாவது எங்களுடைய கல்வி அமைச்சு பிரித்து கொடுத்திருக்கின்றபடியினால் இந்த பிரதேசங்களில் உள்ள பிரச்சனைகளுக்கு கட்டாயம் முகம் கொடுக்க வேண்டிய ஒரு நிலை ஏற்படுகின்றது. இதற்கு இடம் அளிக்க கூடாது என்று கூறிக்கொண்டு அதே போல் எங்களுடைய எத்தனையோ பாடசாலை 75% பாடசாலைகளிலே மைதானம் இல்லாத நிலை காணப்படுகின்றது. அதே போல் கொழும்பு மாவட்டத்தை எடுத்துக்கொண்டால் சைவமங்க கழகத்திலே 3500 மேற்பட்ட பெண் பிள்ளைகள் படிக்கின்றார்கள். அங்கு ஒரு மைதானமே இல்லாத நிலையில் இருக்கின்றது. அதே போல் எங்களுடைய ரத்மநாளை ஹிந்து கொலிச்சை எடுத்துக்கொண்டால் அங்கே கிட்டத்தட்ட 1000 மாணவர்கள் படிக்கின்றார்கள். அதற்கு முன்னர் யுத்தத்துக்கு முன்னர் அங்கே 3000 மேற்பட்ட மாணவர்கள் படித்திருக்கின்றார்கள். இன்று அந்த பாடசாலை ஒரு சிறிய ஒரு மாகாண சபைக்கு உட்பட்ட பாடசாலையாக இயங்குகின்றது. இப்படியான வடக்கு கிழக்கு மலையகம் உட்பட ஒரு இடத்திலும் எந்த விதமான அதாவது ஸ்போர்ட்ஸ் ஸ்கூல் என்ற ஒரு பாடசாலை இல்லை. ஆனால் வேறு மாவட்டங்களை எடுத்துக்கொண்டால் அதாவது விளையாட்டு பாடசாலையாக இருக்கு வேறு மாவட்டங்களில் இருக்கின்றது. ஆனால் எங்களுடைய மலையகம் வடக்கு கிழக்கு கட்டாயம் எங்களுடைய அந்த இடங்களில் தனி அதாவது ஒரு மாவட்டத்தில் ஒரு பாடசாலையாவது கட்டாயம் விளையாட்டு பாடசாலையாக உருவாக்கி தர வேண்டும் என்று கேட்டுக்கொள்கின்ற இந்த உயர்ந்த சபையிலே அத்தோடு எங்களுடைய தொண்டராசிரியர்களுக்கு அதாவது நிரந்தர நியமனத்தை வழங்குவதற்கு அனுமதி பத்திரம் வழங்க அதாவது போட்டிருப்பதாக எங்களுடைய கல்வி அமைச்சர் கூறியிருக்கின்றார். எங்களுடைய தொண்டராசிரியர்கள் 25 வருட காலமாக தங்களுடைய நிரந்தர நியமனத்தை உறுதிப்படுத்தும் முகமாக அவர்கள் அலைந்து திரிந்திருக்கின்றார்கள். இது கடந்த வருடமும் எங்களுடைய வரவு செலவு திட்டத்தில் எடுத்துக்கொள்ளப்பட்டது. இந்த வருடம் எடுத்துக்கொண்டிருக்கின்றோம். ஆனால் அடுத்த வருட எங்களுடைய வரவு செலவு திட்டத்துக்கு முன்னர் அவர்களுடைய நிரந்தர நியமனத்தை வழங்க வேண்டும். அத்தோடு எங்களுடைய இலங்கை முழுவதிலுமே 30,000 மேற்பட்ட முன்பள்ளி ஆசிரியர்கள் கல்வி கற்கின்ற அதாவது கல்வி கற்பித்து வருகின்றார்கள். அவர்களுடைய நிலை அவர்களுடைய அடிப்படை சம்பளம் 4000 தொடக்கம் 7000 வரையில் தான் வழங்கப்பட்டு வருகின்றது. அது சில வேளைகளில் அதுவும் வழங்க முடியாத நிலையில் வருகின்றது. ஆகையால் அவர்களுடைய கட்டாயம் இதே போல் அவர்களை வருட வருடம் ஒவ்வொரு வருடமும் வரவு செலவு திட்டத்திலே அவர்கள் நிதி ஒதுக்குவது போல் இவர்களுக்கு குறிப்பிட்ட அதாவது ஆசிரியர்களை உள்வாங்குவதற்கான அனுமதியையும் இந்த இடத்தில் வழங்க வேண்டும் என்று கூறிக்கொண்டு இந்த வரவு செலவு திட்டத்திலே பேசுவதற்கு சந்தர்ப்பம் கிடைத்தமைக்கு நன்றி கூறிவிட விரும்புகிறேன்.
நன்றி. கரு டிவி ஏகநாயக அமத்துமா
சபாபத்துமணி விசேஷ කාරණා කීපයක් ගැන පැහැදිලි කර කතා කිරීම අපේ වගකීමක්. විශේෂයෙන් අභ්‍යන්තර කටයුතු අමාත්‍යාංශයේ විදිහට වයඹ පළාත ඉලක්ක කරගැනීමේ ක්‍රියාත්මක වෙන සංවර්ධන කාර්යයේදී අපිට පෙවුණා වැව් අමුණු ගණනාවක් ක්‍රියාත්මක කරන වැඩසටහන්, ඒ වගේම ණය ආධාර ලබා දීමේ වැඩසටහන්. මේ වැඩසටහන් ක්‍රියාත්මක කිරීමේදී අපි කියන්න කැමති ඇමතිතුමාටත් එම නිලධාරීන්ටත් ඒක එක කණ්ඩායමට විතරක් තමයි මේ මුදල් ප්‍රතිපාදන ලැබෙන වැඩසටහන ක්‍රියාත්මක වෙන්නේ. මොකද රජයක් විදිහට රජයේ මුදල් අමාත්‍යාංශයක මුදල් වැය කිරීමේදී පොදුවේ හැම මහජන නියෝජිතයෙක්ට ලැබෙන ක්‍රමවේදයක් අපි ක්‍රියාත්මක කළ යුතුයි. විශේෂයෙන් මෛත්‍රීපාල සිරිසේන අතිගරු ජනාධිපතිතුමා ගමේ සංවර්ධනය ගැන නිරන්තර අවදියෙන් ඉන්න මොහොතක ඒ කාර්යයේදී අපි දැක්ක කාරණයක් තමයි ගමේ සංවර්ධනයට වයඹ අභ්‍යන්තර කටයුතු විදිහට මුදල් වෙන් කිරීමේදී විශේෂයෙන් අපි නියෝජනය කරන වයඹ පළාතේ දුෂ්කර කලාපේ ගල්ගමුව නිකවැරටි ආපහු වගේ මෙතුවරණ කොට්ටාසවලට මේව ලබා දීමේදී කිසිම සම්බන්ධීකරණයක් අපි හරහා ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. නමුත් ඒක වෙනත් කණ්ඩායමක් ඔස්සේ පමණක් ක්‍රියාත්මක වීම මචනවා ඉතාමත් ගැළපෙන්නේ නැති කාර්යයක් විදිහට තමයි අපිට පෙන්වා දෙන්න පුළුවන් වෙන්නේ. ඒ නිසා අඩු වශයෙන් 2017 වසරේවත් මේ කාර්යයන් ක්‍රියාත්මක වීමේදී අනිත් මහජන නියෝජ්‍යයන් ගැනත් කල්පනා කරලා මෙම ණය ලබා දීමේ ක්‍රමය, ඒ වගේම වැව් අමුණු වලට ප්‍රතිපාදන ලබා දීමේ ක්‍රමය, ඒ වගේම අනිකුත් ක්‍රියාත්මක කරන විශේෂයෙන් පහුගිය කාලේ ක්‍රියාත්මක කළා මග නැවතිලා තියෙන ව්‍යාපෘති වලට මුදල් ලබා දීමේ ක්‍රමවේදයන් අපි මහජන නියෝජ්‍යයන් විදිහට අනිකුත් පොදුවේ ක්‍රියාත්මක කිරීම වැදගත් කියන එක මේ අවස්ථාවේ පැහැදිලි කරන්නට ඕන. ඒ වගේම මධ්‍යම සංස්කෘතික අරමුදල විශේෂයෙන් අධ්‍යාපන අමාත්‍යාංශයේ යටතේ තිබෙන ආයතනයක් විදිහට මධ්‍යම සංස්කෘතික අරමුදල ආරම්භ කරලා අපි ඒ ආරම්භ කරපු අරමුදලත් එක්ක අපි වෙනම කැබිනට් පත්‍රිකාවකින් වයඹ සංස්කෘතික චතුරස්‍රය අපි ආරම්භ කළා. යාපහුව දඹදෙනිය පනුවස් නුවර කුරුණෑගල කියන රාජධානි හතර ඉලක්කගතව නමුත් අද ඒක වැඩ නොකරන තැනක් බවට පත් වෙලා තිබෙනවා විතරක් නෙමෙයි අපි කොන්ත්‍රාත් පදනමින් බඳවාගත්ත 290 දෙනෙක් අද රැකියා නැති වෙලා තිබෙනවා. මේ පිළිබඳ අපි ඇමතිතුමාට අගමැතිතුමාට මේ ගැන පැහැදිලි කළා. ඒ වගේම මේ පිළිබඳ අද මේ රැකියා නොමැති අය කම්කරු උසාවි ගිහිලා තියෙනවා. අඩු වශයෙන් කම්කරු උසාවියේ කැඳවීමකටවත් ඒ මධ්‍යම සංස්කෘතික අරමුදලේ අධ්‍යක්ෂ ජනරාල්තුමා ඇතුළු නිලධාරීන් සහභාගී වෙන්නේ නැහැ. ඒ නිසා මොකද රටේ කම්කරු නීතියක් තියෙනවා, සේවකයන් බඳවා ගැනීම පිළිබඳව, සේවකයෝ ඉවත් කිරීම පිළිබඳ පරිපාටියක් තියෙනවා. ඒ පරිපාටිය අනුව කටයුතු කිරීම කළ යුතුයි. මේ අධ්‍යක්ෂින් බහුල අවුරුදු දෙකහමාරක් තුනක් වැඩ කරපු මේ සේවකයන් අද සේවාව නැති මට්ටමට පත් වෙලා තිබෙනවා. ඒ වගේම අද අධ්‍යාපන අමාත්‍යාංශයෙන් ප්‍රගතිය පිළිබඳ දන්වලා තියෙන පොතේ මධ්‍යම සංස්කෘතික අරමුදල පිළිබඳ තියෙන එක ඡේදයයි. අය වෙන කිසිම ඡේදයක් ඒක සඳහන් වෙලා නැහැ. අතිවිශාල වැඩ කොටසක් ඉතිහාසයේ පුරා විහාරස්ථාන, දාගැබ්, ඒ වගේම පුරාවිද්‍යා සංරක්ෂණයන්, පුරාවිද්‍යා දෙපාර්තමේන්තුවේ මුදල් නොමැති මොහොතේදී මධ්‍යම සංස්කෘතික අරමුදලෙන් විශාල වශයෙන් මුදල් ලබා දීලා මේවා ක්‍රියාත්මක කළා. අපි ඒත් එක්ක දෙමළ මහා සෑය, පොළොන්නරුවේ කඩා වැටිච්ච දෙමළ මහා සෑය, ජාතින් අතර මිත්‍රත්වයේ ගොඩනැගීමක් විදිහට විශේෂයෙන් දමිළ කාර්මික ශිල්පීන්, දමිළ වඩු ශිල්පීන්, ගල් වඩු ශිල්පීන් ගැනලා කරපු මහා දැවැන්ත දාගැබක් දෙමළ මහා සෑය, ඒක අද ක්‍රියාත්මක කිරීම පිළිබඳව කාරණේ ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. ඒ නිසා අපි පොළොන්නරුවේ සියල්ල ක්‍රියාත්මක කරලා ඒ වගේම අනුරාධපුරයේ අභයගිරිය ඇතුළු චෛත්‍ය ක්‍රියාත්මක කරපු වැඩසටහනක් එක්ක වහිතර වයඹ පළාතේ අපි ආරම්භ කරපු වයඹ චතුරස්‍රයේ වැඩපිළිවෙල ඉතාමත් තවත් සක්‍රීයව ක්‍රියාත්මක කරන්න අවධානය යොමු කළ යුතුයි. එවගේම ජෝන් සිල්වා සමුරු රංගහල මම අමාත්‍යවරයා විදිහට අපි මුදල් ලබා දීලා අපි අද ඒක සම්පූර්ණයෙන්ම තට්ටු තුනක දෙවන්ත ශාලාවක් විදිහට කලාකරුවන්ට නාට්‍යකරුවන්ට තමන්ගේ නාට්‍යයක් ඉතා අඩු මුදලට ලබා පෙන්වා දෙන්න පුළුවන් තැනක් විදිහට නිර්මාණය වෙලා තිබෙනවා. ඒ සඳහා තිබුණු සියලුම අඩුපාඩුකම් අපි ඒකේ අන්තර්ගත කරලා තියෙන්නේ. ඇඳුම් කාමර, ඒ වගේම ආපන ශාලා, ඒ වගේම නාට්‍ය ශාලා, පුහුණු වීමේ ශාලා, නව තාක්ෂණික ශබ්ද තරංගයක පාවිච්චි කරන්න පුළුවන් ශාලාවල්. ඒ නිසා මම හිතනවා ජෝන් සිල්වා සමුරු රංගහලේ වැඩ කටයුතු ටිකක් නැවතිලා තිබෙනවා මුදල් ප්‍රශ්න නිසා. අපි ඉල්ලන්න කැමති නාට්‍යකරුවන් වෙනුවෙන්, කලාකරුවන් වෙනුවෙන් මේක ඉතාමත් කඩිනමින් ක්‍රියාත්මක කළා, ක්‍රියාත්මක කිරීම වැදගත් කියලා මේ අවස්ථාවේදී. ඒ වගේම දකුණේ අපි ආරම්භ කරපු සුනාමි කෞතුකාගාරය අපි පහළ මහලේ සම්පූර්ණයෙන්ම අවසන් කරලා තිබුණේ. ඒකේ දැන් යළි ඒක මහජනතාවට විවෘත වෙන, විදේශිකයන්ට හා දේශිකයන්ට විවෘත වෙන ස්ථානයක් බවට ක්‍රියාත්මක කරලා ඒකෙන් ලොකු අත්දැකීමක් ලබා ගන්න, ජාත්‍යන්තරය හරහා ක්‍රියාත්මක කරන වැඩපිළිවෙල ක්‍රියාත්මක කරන්න පුළුවන් වෙනවා. ඒ වගේම මාතර නා උයනේ ශාක් සංස්කෘතික මධ්‍යස්ථානය සෑහෙන වැඩ කොටසක් අපි අවසන් කරලා තිබුණේ. ඒක ආසියානු කලාපයේ හැම ශාක් රටකටම ඒකාබද්ධ වෙන සංස්කෘතික හුවමාරුවකට ඒකාබද්ධ වෙන ස්ථානයක් විදිහට නිර්මාණය වීම දැන් ක්‍රියාත්මක කිරීම මන්දගාමීව ක්‍රියාත්මක වෙන්නේ. මම හිතනවා මේක පිළිබඳව ආසියාවේ ශාක් කලාපයේ රටවල් විශේෂයෙන් උනන්දුවෙන් මේ පිළිබඳව අවධානය යොමු කරලා තිබෙනවා. ඒ වගේම පුරාවිද්‍යා දෙපාර්තමේන්තුව මේ රටේ පැරණිම දෙපාර්තමේන්තුවක් විදිහට මම හිතනවා රටේ මහ පොළවේ අපේ අයිතිය, අපේ පුරාවිද්‍යා සංරක්ෂණ මධ්‍යස්ථාන ලක්ෂ සංඛ්‍යාත ප්‍රමාණයක් රටේ තිබෙනවා ශක්තිමත් කිරීම ක්‍රියාත්මක කරන තුර මම හිතනවා ඊට වඩා වැඩි වැඩියෙන් ඒකට ප්‍රතිපාදන වෙන් කරමින් ඒ වගේම දක්ෂ පුරාවිද්‍යා කොමසාර ජෙනරාල්තුමා ඇතුළු අනෙකුත් නිලධාරීන් මේ පිළිබඳව ඉතා වැඩි ඕනකමකින් හැඟීමකින් තමන් රට පිළිබඳ විශාල හැඟීමකින් කටයුතු කිරීම එක්කම රටේ අපිට දකින්න ලැබෙනවා මාධ්‍ය ඔස්සේ අපේ පුරාවිද්‍යා මධ්‍යස්ථාන ඉතාමත් අභාවයට යමින් පවතිනවා. ඒ වගේම ඒවා සංරක්ෂණය කිරීම පිළිබඳව, ඒවා නරත්තු කිරීම පිළිබඳ වැඩපිළිවෙල මීට වඩා ගුණාත්මකව ක්‍රියාත්මක කළ යුතුයි කියන එක තමයි රටේ මහා සංඝරත්නයේත්, ඒ වගේම මේ පුරාවිද්‍යාව පිළිබඳව අපේ උරුමය පිළිබඳ හැඟීමක් තියෙන හැම දෙනාගේම හැඟීම වන්නේ. ඒ නිසා මේ සඳහා ක්‍රියාත්මක කරන වැඩසටහන් වලදී අපි විශේෂයෙන් මේ පිළිබඳව මීට වඩා වැඩි උනන්දුවකින් ක්‍රියාත්මක කිරීම කළ යුතුයි කියන කාරණය වගේම අපි ආරම්භ කළා මුහුදු පුරාවිද්‍යා.
තව විනාඩි දෙකක් තියෙනවා ගරු අමාත්‍යතුමනි, තව විනාඩි දෙක කාලයක් තියෙනවා.
මුහුදු පුරාවිද්‍යා අංශයක් ගාල්ල කොටුවට සමගාමීව මොද ලෝකේ සංචාරකින් දකුණු දිග මුහුදු තීරුවේ, ඒ කියන්නේ ඉස්සර අපි කිව්වා සේද මාර්ගයේ මුහුදුපත් වෙලා තියෙන නැව්, ඒ වගේම මෙවලම්, ඒ වගේම වෙනත් දේවල් කිමිදිලා බලන්න ලොකු ඕනෑකමක් ඒ පිළිබඳ සංචාරකයන් හැඟීමක් තිබෙනවා. අප මේ පිළිබඳව වෙනම අංශයක් ආරම්භ කරලා චීන රජයේ දායකත්වයට ඒ අය පුහුණු කරලා ඒ අය ඒ ශිල්පීන් ගාල්ල මධ්‍යස්ථානයේ මුහුදු පුරාවිද්‍යා කෞතුකාගාරය නිර්මාණය කරලා කටයුතු කාරණා ක්‍රියාත්මක කරගෙන යනවා. නමුත් අපිට පේන්නේ නැහැ ඒක ප්‍රවර්ධනයක් පිණිස අලුතෙන් ශක්තිමත් වෙලා ක්‍රියාත්මක වෙනවා කියන ලංකාවට විශාල මුදලක් ලැබෙන කාරණයක් බවට පත් වෙලා තියෙනවා මේ මුහුදු පුරාවිද්‍යාව නැරඹීම සඳහා. මොකද මුහුදේ තැන්පත් වෙලා තියෙන පුරාවිද්‍යා ස්මාරක ගොඩට ගැනීම අනුතුරුදායකයි, විනාශ වෙනවා. මුහුදු පතුලේ තියෙද්දි තමයි මේව ආරක්ෂා වෙන්නේ. ඒ නිසා මේ ආරක්ෂා වෙලා තියෙනවා මුහුදු පතුලේ කිමිදිලා නැරඹීම සඳහා ලෝකේ වෙනත් රටවල්වල ඒක ප්‍රයෝජනෙට ගන්නවා සංචාරකයන්ගෙන්. ඒ නිසා මේ වැඩ පිළිවෙලත් ඉතාමත් ශක්තිමත්ව ක්‍රියාත්මක කරන්න ගාල්ල කොටුවේ බොඳ පුරාවිද්‍යා අංශයත් එක්ක ඒකාබද්ධ කළා. මේ පිළිබඳ අපි ගිවිසුමක් අත්සන් කළ තිබුණා චීනයේ පුරාවිද්‍යා දෙපාර්තමේන්තුවත් එක්ක. එනිසා ඒ පුරාවිද්‍යා දෙපාර්තමේන්තුවත් එක්ක යළි මේ පිළිබඳ සාකච්ඡා කරලා මේක තවත් මීට වඩා පුළුල් ලෙස දැන් ත්‍රිකුණාමල මුහුදු සීමාවේ තිබෙනවා, මන්නාරම් මුහුදු සීමාවේ තිබෙනවා, දකුණු මුහුදු සීමාවේ තිබෙනවා, කල්පිටිය මුහුදු සීමාවේ තිබෙනවා. මෙහෙම මුහුදුපත් වෙච්ච අතිවිශාල නැව් 48ක් මේ විවිධ රටවල් වල අය කැමති තමන්ගේ රටේ ඒ කාලේ තිබුණු කාලතුවක්කුවක් නරඹන්න, කාෂි නැවක් නරඹන්න, ඒ පිළිබඳ ඒගොල්ලෝ ලොකු උනන්දුවක් තිබෙනවා. ඒ නිසා අපේ පැත්තෙන් පුරාවිද්‍යා දෙපාර්තමේන්තුව හරහා මුහුදු පුරාවිද්‍යා අංශය මීට වඩා ප්‍රවර්ධනය කිරීමත් එක්ක මම හිතනවා අපිට
ගරු අමාත්‍යතුමා කාලය අවසන්
වෙනසකට සභාපතිතුමනි යන්න පුළුවන්. ඒ නිසා අවසාන වශයෙන් කාරණා රාශියක් කතා කරන්න තිබුණත් විශේෂයෙන් මේ අංශ කීපය පිළිබඳව මීට වඩා පළල් අවබෝධයක් එක්ක අපේ උරුමය මෙච්චරයි. අපිට ලෝකයේ වැඩිම ඉතිහාසගත උරුමයක් තියෙන්නේ අපිට. ඇමරිකාවට ඒ උරුමේ නෑ, එංගලන්තට ඒ උරුමේ නෑ. අපේ උරුමය තවත් ශක්තිමත් කරන්න මීට වඩා මේ ශේෂ්‍ර ප්‍රවර්ධනය කරන්නේ කියන ඉල්ලීම මේ විෂය භාර අමාත්‍යතුමාගෙන් නිලධාරි මහත්මින් ඉල්ලා සිටින කැමැති. බොහොම ස්තුතියි.
ස්තුතියි. මීළඟට ගරු ශාන්ති සිරිකන්දරාස මන්ත්‍රුමිය, ඊට පෙර ආනන්ද මන්ත්‍රීතුමා මුලාසනය උපාරණ ඇත.
You can speak.
இன்று கல்வி கலாச்சாரம் தொடர்பான குளிநிலை விவாதத்திலே உரையாற்றுவதற்கு சந்தர்ப்பம் தந்தமைக்கு முதலில் நன்றியை தெரிவித்துக் கொண்டு, உண்மையிலேயே இந்த கல்வியும் கலாச்சாரமும் என்பது ஒரு நாணயத்தின் இரண்டு பக்கங்கள் போன்றது. ஒரு மனிதன், ஒரு சமூகம், ஒரு நாடு கல்வியிலே எவ்வளவு தூரம் உயர்ந்து நின்றாலும் அங்கு கலாச்சாரம் என்பது சீரழிந்து போகுமானால் அந்த நாடோ அல்லது அந்த சமூகமோ அல்லது அந்த மனிதனோ உருப்பட்ட ஒன்றாக ஆக முடியாது. இதனால்தான் ஒழுக்கம் விழுப்பம் தரலால் ஒழுக்கம் உயிரினம் ஓம்பப்படும் என்று சொல்லி திருவள்ளுவர் கூறியிருக்கின்றார். அந்த வகையிலே இன்று இந்த கல்வி தொடர்பாக இதுவரை உரையாற்றிய கௌரவ பாராளுமன்ற உறுப்பினர்கள் இந்த கல்வி தொடர்பாக இருக்கின்ற பல்வேறு விதமான பௌதீக வளங்களின் குறைகளை எடுத்து கூறினார்கள். இந்த நிலையிலே எமது வடகிழக்கு பகுதியை பொறுத்தவரையில் இந்த கல்வியோடு இணைந்ததான இந்த கலாச்சாரம் என்பது இன்று எந்த நிலையில் உள்ளது என்பதனை நாம் ஒரு கணம் சிந்திக்க வேண்டியவர்களாக இருக்கின்றோம். இந்த யுத்தம் முடிவுக்கு கொண்டு வரப்பட்டு 7 வருட காலங்கள் நிறைவடைந்த இந்த நிலையிலே குறிப்பாக எமது இளம் சந்ததியினரை இலக்கு வைத்து எமது தமிழ் இனத்தின் கலை கலாச்சாரம் பண்பாடுகளை சீரழிக்கின்ற முறையிலே பல்வேறு விதமான நடவடிக்கைகள் திரை மறைவிலே அரங்கேறிக் கொண்டு வருகின்றது. அந்த வகையில்தான் மதுபான சாலைகளை திறத்தல், கஞ்சா கடத்தல்களை மேற்கொள்ளுதல் போன்றவற்றை இங்கு உதாரணமாக குறிப்பிட முடியும். இந்த 2017 ஆண்டு வரவு செலவு திட்டத்திலே பிரிவேனா கல்விக்காகவும் அங்கு கல்வி கற்பவர்களுக்கு ஊக்குவிப்பு பணங்களை வழங்குவதற்காகவும் நிதி ஒதுக்கீடு செய்திருக்கின்ற அதே வேளையிலே இந்து மத கலாச்சாரங்களை பாதுகாக்கின்ற வகையில், அதை வளர்த்தெடுக்கின்ற வகையில், அதை ஊக்குவிக்கின்ற வகையிலே நிதி ஒதுக்கீடுகள் செய்யப்படாமை வேதனைக்குரிய ஒரு விடயமாகும். இதிலும் மேலாக இன்றைய பாடசாலை கற்றல் கற்பித்தல் நிலைமைகள் எவ்வாறு இருக்கின்றது? நாம் கல்வி கற்கின்ற காலத்திலே அங்கு ஆசிரியர் குரு மாணவர் மரியாதை இன்று இணக்கப்பாட்டில் உள்ளதா? இன்றைய சட்டங்களும் இன்றைய சுற்று நிரூபங்களும் ஆசிரியர் மாணவருக்கை மாணவரை கண்டிக்க முடியாது, மாணவருக்கு அடிக்க முடியாது. இந்த ஒரு சூழலிலே வளர்கின்ற மாணவன் அங்கு கீழ்ப்படிவு, ஒழுக்கம், விட்டு கொடுப்பு, புரிந்துணர்வு என்பவை இல்லாத ஒரு நிலையிலே அந்த மாணவன் வளர்கின்றான். இதனால் தான் இன்று இந்த மாணவர் இளைஞர் சமூகத்திடையே குளிச்சண்டை, கள்ளக்கடத்தல், கோஷ்டி மோதல்கள் போன்றன வளர்ந்து கொண்டு செல்கின்றது. இந்த இடத்திலே நாங்கள் பௌதீக வளங்களை ஒதுக்கீடு செய்வதற்கு, பௌதீக வளங்களை அபிவிருத்தி செய்வதற்கு எவ்வளவு தூரம் நிதிகளை ஒதுக்குகின்றோமோ, அதில் எவ்வளவு தூரம் கவனத்தை செலுத்துகின்றோமோ, அதே அளவு இந்த இளம் சமூகத்திடையே ஒரு ஒழுக்கமான கலாச்சாரத்தை கட்டி எழுப்புவதற்குரிய செயற்பாடுகளையும் அதற்குரிய நிதி ஒதுக்கீடுகளையும் மேற்கொள்ள வேண்டும் என்ற ஒரு கோரிக்கையை நான் இங்கு முன்வைக்க விரும்புகின்றேன். இதனை விட இங்கே என் முன் உரையாற்றிய பல பாராளுமன்ற உறுப்பினர்களும் இந்த வடகிழக்கு பகுதியிலே 25 வருட காலமாக சேவை செய்கின்ற தொண்டர் ஆசிரியர்களுடைய நியமனம் பற்றி எடுத்துரைத்தார்கள். கௌரவ அமைச்சர் அவர்கள் அதற்கான அமைச்சரவை பத்திரம் சமர்ப்பிக்கப்பட்டுள்ளதாகவும், அந்த தொண்டராசிரியர்களுக்கு நியமனம் வழங்குவதற்கு நடவடிக்கை எடுக்கப்பட்டுள்ளதாகவும் தெரிவித்தார். இதனை இட்டு நான் என்னுடைய மகிழ்வை தெரிவித்துக் கொள்வதோடு, இந்த ஆசிரியர்களுக்கு பரீட்சையின் மூலமாகத்தான் நிரந்தர நியமனம் வழங்கப்படுமோ என்ற ஒரு கட்டுக்கதையோ உண்மை கதையோ தெரியாது, அவ்வாறான ஒரு அச்சமும் இருக்கின்றது. இந்த ஆசிரியர்கள் இந்த யுத்த காலத்தில் இருந்து எதுவித கொடுப்பனவும் அல்லாமல் அர்ப்பணிப்புடன் ஒரு நல்ல கல்வியை புகட்டி இருக்கின்றார்கள். ஆகவே இந்த ஆசிரியர் சார்பாக நான் ஒரு விண்ணப்பத்தை இங்கே முன்வைக்க விரும்புகின்றேன். கௌரவ அமைச்சர் அவர்கள் 2 வார காலத்துக்குள் இந்த ஆசிரியர்களுக்கு நியமனம் வழங்கப்படும் என்று கூறியிருந்தார்கள். இந்த விடயத்தை மிகவும் உன்னிப்பாக கவனித்து எதிர்வருகின்ற தை மாதத்தில் பாடசாலை ஆரம்பிக்கின்ற பொழுதாவது இந்த தொண்டர் ஆசிரியர்களுக்கு நிரந்தர நியமனம் வழங்குகின்ற இந்த நடவடிக்கையை முன்னெடுக்குமாறு மிகவும் வினயமாக கேட்டுக்கொள்கின்றேன். இதே நேரத்திலே இங்கு எங்களுடைய கல்வி இராஜாங்க அமைச்சர் அவர்கள் அமர்ந்திருக்கின்றார்கள். இந்த சபையிலே நான் எங்களுடைய கல்வி இராஜாங்க அமைச்சர் ராதாகிருஷ்ணன் ஐயா அவர்களுக்கு நான் எனது நன்றியை கூற விரும்புகின்றேன். ஏனெனில் எந்த நேரத்தில் இந்த வடபகுதியிலே காணப்படுகின்ற கல்வி தொடர்பான பிரச்சனைகளை நான் தொலைபேசி மூலம் அவரோடு தொடர்பு கொண்ட பொழுதும் உடனடியாக அந்த தொலைபேசிக்கு பதில் அளித்து அந்த பிரச்சனைகளை உரிய முறையிலேயே தீர்த்து வைக்கின்ற ஒரே அமைச்சராக அவர் காணப்படுகின்றார். அந்த வகையில் அந்த வடகிழக்கு பகுதியிலே வாழ்கின்றவர்களுக்கு ஏற்படுகின்ற கல்வி தொடர்பான பிரச்சனைகளை அவர் தீர்த்து வைப்பதை இட்டு நான் எனது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். இதே வேளையில் 2012 2008 மிகை ஊழியர் ஆளணி அடிப்படையில் அதிபர் சேவையில் தரம் 3 அதிபர்கள் நியமனம் செய்யப்பட்டார்கள். அன்றிலிருந்து அந்த அதிபர்கள் ஒவ்வொரு பாடசாலைகளிலும் தங்களுடைய அதிபர் சேவைக்குரிய தனக்குரிய கடமைகளை செவ்வனே ஆற்றி கொண்டிருக்கின்றார்கள். ஆனால் தற்பொழுது இந்த அதிபர் சேவை ஆளணியாக கருத வேண்டாம், புதிய சேவை பிரமாண குறிப்புக்கு அமைய உள்ளீர்ப்பு செய்ய வேண்டாம் எனவும் சுற்று நிரூபம் அனுப்பப்பட்டுள்ளதாக அறிய கிடக்கின்றது. ஆகவே இந்த அதிபர்கள் இதனாலே மிகவும் பாதிக்கப்படுகின்றார்கள். இவர்கள் வழங்கிய இந்த சேவைகள், இவர்களுடைய சேவைகளை கருத்தில் கொண்டு இந்த அதிபர்களுக்கு உரிய நியமனங்களை வழங்கி அவர்களை தரம் உயர்த்தி சேவை செய்வதற்கு தொடர்ந்து அனுமதிக்க வேண்டும் எனவும் கௌரவ கல்வி அமைச்சரிடம் நான் அந்த அதிபர்கள் சார்பாக ஒரு கோரிக்கையை இங்கு முன்வைக்க விரும்புகின்றேன். மேலும் இந்த கல்விக்கென ஒதுக்கப்படுகின்ற நிதியில் இந்த 30 கால யுத்தத்திலே பாதிக்கப்பட்ட இந்த பிரதேசங்களை கட்டி எழுப்புகின்ற வகையில் அந்த நிதிகளை ஒதுக்க வேண்டும் என்ற ஒரு கோரிக்கையை முன்வைக்கின்றேன். இந்த வடபகுதியிலே முல்லைத்தீவு மாவட்டம் இறுதி யுத்தத்தை சந்தித்த மாவட்டம். அதிலும் குறிப்பாக இன்று சர்வதேசமே ரீதியாக புகழ் பெற்றிருக்கின்ற மாத்தளன், அம்பலவம் பொக்கனை போன்ற அந்த பகுதிகளிலே இருக்கின்ற பாடசாலைகளில் இன்னும் அடிப்படை தேவைகள் நிறைவு செய்யப்படவில்லை. அங்கு கல்வி கேட்கின்ற மாணவர்களுக்கு இன்னும் ஒரு சுத்தமான நீர் கூட வழங்குவதற்கு நடவடிக்கை எடுக்கப்படாமை மிகவும் வேதனைக்குரிய விடயமாகும். ஆகவே கௌரவ அமைச்சர் அவர்களே, நீங்கள் எங்களது அந்த பாதிக்கப்பட்ட பாடசாலை பிள்ளைகளை வந்து சந்திக்க வேண்டும், எமது அந்த பாடசாலைகளில் உள்ள குறைகளை நீங்கள் நேரடியாக பார்வையிட வேண்டும். நிதிகளை ஒதுக்குகின்ற பொழுது எல்லா இடங்களுக்கும் ஒரே மாதிரியாக நிதிகளை ஒதுக்கீடு செய்யாது. இந்த 30 வருட கால யுத்தத்திலே சிதைந்து போயுள்ள எமது பிரதேசங்களை இந்த கல்வியை அந்த மாணவர்கள் சரியான முறையில், இந்த நாட்டில் உள்ள ஏனையவர்களும் பெற்றுக்கொள்ளக்கூடிய முறையிலே அந்த வசதி வாய்ப்புகளை ஏற்படுத்தி கொடுப்பதற்கு நீங்கள் நடவடிக்கை எடுக்க வேண்டும்.
You have one more minute, honorable member.
Thank you. இது மட்டுமல்ல, வெளி மாவட்டத்தில் உள்ள பல ஆசிரியர்கள் தான் எமது மாவட்டங்களுக்கு கல்வி கற்பிப்பதற்காக வருகின்றார்கள். அதிலும் குறிப்பாக பெண் ஆசிரியர்கள் தங்கி இருப்பதற்குரிய ஒரு சிறந்த ஆசிரியர் விடுதிகள் கூட எமது பகுதிகளிலே அமைக்கப்படவில்லை. அங்கு போக்குவரத்து வசதி இல்லை, கடை வசதிகள் இல்லை, ஆசிரியர்கள் தங்கி இருப்பதற்கு கூட சரியான ஒரு சூழல் இல்லை என்றால் எவ்வாறு அவர்கள் கல்வியை கற்பிக்க முடியும்? ஆகவே எமது பிரதேசங்களில் நீங்கள் சிறப்பாக கவனத்தை செலுத்தி அந்த கற்றல் கற்பித்தலுக்குரிய சரியான சூழல்களை ஏற்படுத்தி கொடுக்கக்கூடிய வகையிலே எங்களுடைய பிரதேசங்களை கவனத்தில் எடுத்து எங்களது மாணவர்களும் ஒரு சிறந்த சூழலிலே கற்கக்கூடிய ஒரு சந்தர்ப்பத்தை ஏற்படுத்தி கொடுக்க வேண்டும் என்று கூறி நிறைவு செய்கின்றேன். நன்றி.
Thank you. கரு இஷாக் ரஹமான் மந்திரித்துமா, ஒரு மாதிரி வினாடி தேக்காயா, வினாடி தேக்காய்.
அத்தியாபன அமாத்தியங்கசகன கதாகனக மகா விசால சதுடாக் நடலா பிளாத்தினுவா மூலாசன மந்திரித்துமணி. அத அத்தியாபனகன கதாகரண கொட்ட விதிலினத்தி பானிய ஜலனத்தி வெசிகளினத்தி அத்தியாபன யுகியாக் தமை சமஸ்த ரட்டமே தீவலாத்தி புனே ஏக வெனஸ்கரகண்ட உனை கீழா கரு ஜனாதிபத்துமாத் கரு அகமத்துமாத் கரு அப்பே ஹிதவத் அத்தியாபனமதி அக்கில விராஜமத்துமாத் ஹொந்தம பாசல லங்கம பாசல வடசட்டான ஏவாகம ஜாத்திக பாசல வடசட்டான எத்துமா மகா விசால விதியட்ட வடசட்டான கரகண பாத்தீமையாம் அப்பி சீலம் தினாம தன்னவா அப்பி தன்ன விதியட்ட மகவலிகன மதக்கியாக் வெனகொட்ட சிறிமாத்தான் காமினி திசாநாயக மெத்துமா அப்பிட்ட மதக்கியாக் எத்தி வேணுவா ஏவாகம நிவாச கன மட்டக்கியாக் எத்தி வேணக்கொட்ட ஸ்ரீமதான் ஜனாதிபதி ஈட்டப்பு பிரேமதாச மகாத்மையாகன அப்பிட்ட மட்டக்கியாக் எத்தி வேணுவா நிதஹாஸ் அத்தியாபன கன மட்டக்கியாக் எத்தி வேணக்கொட்ட எக்தாஸ் நமசிய தீசகே நிதஹாஸ் அத்தியாபன எதா ஈட்டப்பு ஸ்ரீமதான் எமதி அப்பே CWW கண்ணாங்கர மெத்துமாகன அப்பிட்ட மட்டக்கியாக் எத்தி வேணுவா ஏவாகம தமாய் சமஸ்தாபே ராட்டே மகா விசால விப்புளையாக் எதிகரப்பு அத்தியாபன எமதி கணிக் தமாய் CWW கண்ணாங்கர மெத்துமா ஏ சமக மெதா அவுர்து ஹத்தர வெடசட்டகனாக் கரு அக கரு ஜனாதிபத்துமாக அகமத்துமாக சங்கால்பி அணுவ அப்பே கரு அத்தியாபன எமதி அகில விராஜ் எமத்துமா மகா விசால பெரளியாக் மே ராட்டே அத்தியாபன எதிகர கண்ட மகா விசால மான்சியாக் தரணுவா அப்பி கௌரு மனவா கிவுத் கௌரு மனவா கதாகருத் எதா மகாவுளி சங்வர்தன படங்கண்ண கொட்ட அவுர்து பகங் கரகண்ட புல்வாந்தைகள் அகன கொட்ட காமனி திசாநாயக இடப்பு எமத்துமாக எகுவே தவல் ஹீனியாக் தக்கினுவா கீழ தமாய் எதா இடப்பு விபக்ஷ கல்லி விபக்ஷ பாக்சி எகுவே அத தேவாக தேயாக் அத கரு அகில விராஜ் எமத்துமா எதா எக்தாஸ் நமசிய தீசகதி விப்புலையாக் எத்திகரப்பு வாகம CWW கண்ணங்கர மெத்துமா கொய் விதி அத்தியாபன விப்புலையாக் எத்தியுனாகோ சமகோபத்துமா மகாவிசால தக்ஷ எமதிகணிக் தூஷண தீஷண வஞ்சாவனத்து எமதிகணிக் ஒபத்துமாட்ட நில எந்தூங்கள் இதர கோடி விசிபாக திப்பா ஏ விதராயினே பாசல வளத்தன டெஸ் புட்டு வலி விதராய் கோடி புறக்கோட்டி காண கஹ கண்ட திப்பா எமத்துமணி ஹபதாவத் ஒபத்துமாகே இத்தியாசே மகா விசால பெருளியாக் எதி கண்ட புலன் தக்ஷ எமதிகணிக் எதா CWW கண்ணங்கர மெத்துமா அதனே நமுத்தேத்துமாக நம
නැතිවලානේ ඒ සමග
අවසානයිනේ
සමස්ත රටේ ඉන්න ජනතාවත් පැහැදිලිම අවුරුදු 4 තුලදී අකිල විරාජ යමතුමාගේ නාමය රන් අකුරක් ලියා ගන්න පුළුවන් විදිහට ඉතිහාසෙ ගත වෙනවා කියලා මේ සභාවෙන් මම ඉදිරිපත් කරනවා ඒ විතරයි නෑ මෙතුමා මහ විශාල දක්ෂ ඇමති කෙනෙක් මෙතුමාගේ අමාත්‍යංශයේ සියලුම නිලධාරිගොළු දක්ෂයෙක් ඒකයි මෙතුමාට මේ වැඩසටහන් කරගෙන යන්න පුළුවන් එතුමාගේ ලේකඳුමා ඇතුළු සියලුම නිලධාරිය මණ්ඩලය මහ විශාල දක්ෂයෙක්
ඇමති
කෙනෙක් දක්ෂයෙක් වෙනකොට නිලධාරි මණ්ඩල දක්ෂ වෙනවා ඒ නිසා මෙතුමාගේ නම එදා රන් අකුරක් ලියාගත් විදිහට 1931 න් CWW කන්නංගල මෙතුමා සමග මෙතුමාගේ නම
අවසන් කරන්න
ලියවෙනවා කියලා කියමින් මට වෙලාව දීමුගෙන ඔබතුමාට ස්තුති වෙමින්
බොහොම ස්තුති කරනවා ගරු මුජිබ රහමාන් මන්ත්‍රීතුමා ඔබතුමාට විනාඩි 11යි
බොහොම ස්තුති ගරු සභාපතිතුමනි විශේෂයෙන්ම අකිල විරාජ් කාර්යවසම් මැමැත්තුමාගේ වැෑශේෂී කතා කිරීම ලැබීම ගැන සන්තෝසයි. ඒවගේම අභ්‍යන්තර කටයුතු පිළිබඳ අමාත්‍යංශයත් එක්ක. අද මංහිතනවා අකිල විරාජ් කාර්යවසම් මැමැත්තුමා විශාල අභියෝග රාශියක් එක්ක තමයි මේ අධ්‍යාපනයට ප්‍රතිසංස්කරණ එකතු කරලා නැවත මේ රටේ ජාතික අධ්‍යාපන ප්‍රතිපත්තියක් හදා ගැනීම වෙනුවෙන් විශාල වැඩ කොටසක් කරනවා. අපි දැක්ක පෞගිය කාලේ ළඟම පාසල හොඳම පාසල වැඩසටහන යටතේ විශාල මුදල් ප්‍රමාණයක් පෞගිය අවුරුද්දේ මේ බස්නාහිර පළාත් සභාවට විතරක් නෙමෙයි මුළු ලංකාවෙම තියෙන පළාත් සභා රාශියකට ඒව ගොඩනැගිලි හදන්න ඒ වගේම යටි පහසුකම් දිනු කරන්න භෞතික සම්පත් ලබා දෙන්න ඒ විශාල වැඩ කොටසක් කරා. ඉතින් මම හිතනවා මේ වැඩ කොටසත් එක්ක අපි එතුමාට මගේ ආසනයේ මැද කොළඹ ආසනය තුල ඒ ලබා දීපු සහයෝගය ඒව නවත්තන්න යම් යම් බලවේග වැඩ කරද්දිත් එතුමා නිර්භීතව ඒවට මුහුණ දීලා අපේ ආසනය තුල ඉන්න මේ දුප්පත් ළමයින්ගේ අධ්‍යාපනයේ නගා සිටවන්න විශාල මුදලක් අපිට ලබා දුන්නා. ඒකත් එක්ක මම එතුමාට ඒකට ස්තුතිවන්ත වෙමින් එතුමා අද කරන මේ අභියෝග මැද්දේ මේ කරගෙන යන වැඩපිළිවෙල විශේෂයෙන්ම සමහර දේවල් වලදී එතුමාගේ ඒ තියෙන දරදඬු ප්‍රතිපත්තිත් එක්ක අපිත් ගැටෙන අවස්ථා තියෙනවා. නමුත් අපිට තේරෙනවා එතුමා මේ හදන්නේ අපි ආණ්ඩු පක්ෂයේ මන්ත්‍රීවරු වුණත් එතුමා හදන්නේ මේ රට අධ්‍යාපන ප්‍රතිපත්තියක් හදලා සියලු දෙනාටම සාධාරණත්වයේ ලබා ගන්න පුළුවන් ඒ අධ්‍යාපනය ලබා ගැනීම වෙනුවෙන් එතුමා අරගලයක් කරනවායි කියන එක අපිට පැහැදිලි. අපි ඒ වෙනුවෙන් එතුමාට සුපපතනවා. ඒ වගේම දැන් මීට කලින් කතා කරපු අර අපේ ෆවුස් හැමතුමා වැරදි පණවිඩයක් මේ සභාවට දුන්නා. ඒක තමයි මාලිගාවත්තේ දාරුසනාම් විද්‍යාලයේ විශාල මුදලක් අධ්‍යාපන අමාත්‍යාංශයේ නැවැත්තුවයි කියලා. අධ්‍යාපන අමාත්‍යාංශයේ කිසි විටකත් කිසිම මුදලක් කිසිම පෞද්ගලික සංවිධාන දානපතිව ලබා දෙන මුදල් නවත්තලා නැහැ. එතන උනේ ජනවාරි මාසේ 2016 දී ජනාධිපතිතුමාව ගෙනල්ලා මුල් ගල තියලා මාස 9ක් ඔවුන් තිබ්බ මුල් ගලේ ඒ ගොඩනැගිලිය පටන් ගත්තේ නැහැ. ඒ මුල් ගල තවම එතන තියෙනවා. එහෙම තියෙද්දී 2015 සැප්තැම්බර් මාසේ අපි ඒ පාසල ඇතුළත් කරා ළඟම පාසල හොඳම පාසල වැඩසටහන යටතේ ඒ පාසල ඇතුළත් කරාම අපිට අධ්‍යාපන අමාත්‍යාංශය යටතේ අපි යෝජනා කරපු අර තට්ටු හතරේ ගොඩනැගිල්ල ලබා ගැනීමට අපිට මුදල් පැමිණියා. ඒ මුදල් පැමිණව ඒ මුදල නවත්තන මිලියන 58ක මුදලක් රජයේ මුදල් නවත්තන්න රජයේ ඇමතිවරය මැලිය තීලා අරපු ඉන්න ව්‍යාපාරිකයෝ ටිකත් එක්ක එකතු වෙලා ඒවට ලියුම් දීලා ඒව නවත්තන්න කටයුතු කරපෙක අපි ඊටාම කනගාටු වෙනවා. මොකද ළඟම පාසල හොඳම පාසල කියන්නේ ජාතික වැඩසටහනක්. ඒ ජාතික වැඩසටහන කඩාකප්පල් කරන්න එතුමා මේ ඉන්න පෞද්ගලික ව්‍යාපාරිකයන් එක්ක එකතු වෙලා කටයුතු කිරීම ගැන අපි ඊටාම කනගාටු වෙනවා. කොහොම නමුත් අද ඒ වැඩසටහන පටන් අරන් තියෙනවා. ඒ දාරුසලාම් විද්‍යාලය අර රජයෙන් ලබා දෙන මිලියන 58ක ව්‍යාපෘති අද පටන් අරන් තියෙනවා. අපි කියන ඕනම කෙනෙක්ට ඇවිල්ලා රජයේ කියන පාසල් වලට ආධාර කරන්න පුළුවන් උදව් කරන්න පුළුවන්. නමුත් එකම එකක් මතක තියාගන්න ඕනේ ඒ පාසල් පෙන්නලා ඒ දුප්පත් දරුව පෙන්නලා වෙළඳාම් කරන්න සල්ලි හම්බ කරන්න අපිට කාටවත් ඉඩ දෙන්න බෑ. අද ඒ සංවිධාන කිසිම දෙයක් නැතුව මුස්ලිම් වෙළඳ ව්‍යාපාරිකයන්ගෙන් එක එක පාසල් පෙන්නගෙන මුදල් හම්බ කරගෙන අද ජීවත් වෙන තත්ත්වයක් තියෙනවා. එහෙනම් අපි මේවා හෙලා දකිනවා. මේවට අපි ඉඩ ලබා දෙන්න බෑ. අධ්‍යාපන අමාත්‍යාංශයත් ඒකේ අවධානය යොමු කරන්න ඕනේ. එක එක ව්‍යාපාරිකයන්ව පෙන්නලා එක එක පාසල් පෙන්නලා දුප්පත් ළමයි පෙන්නලා පැල්පත් පෙන්නලා මුදල් හම්බ කරගෙන ඒගොල්ලන්ගේ මඩිය තර කරගන්න ව්‍යාපාරයක් කරනවා. ඒක ගැන මුදල් අපි ඉල්ලන අධ්‍යාපන අමාත්‍යාංශය ඒක ගැන මැදිහත් වෙන්න ඕනේ. මේ රජයේ පාසල් පෙන්නලා කාටත් මුදල් හම්බ කරන්න දෙන්න හොඳ නැහැ. ඒ වගේම මම මගේ ඊළඟ වෙලාව සීමිත හින්දා මම යොමු කරනවා අපේ ගරු විජේදාස රාජපක්ෂ මැතිතුමා මේක අභ්‍යන්තර කටයුතු වැයශීර්ෂයත් එක්ක එතුමා කතා කළා මේ අපි මේ පහුගිය දවස් කීපයකට කලින් අර මේ ලංකාවේ ISIS සංවිධානයේ 32ක් ඉන්නවා කියලා මම එතුමාට කියන්න ඕනේ එතුමාට ලබා දීලා තියෙන්නේ මම දන්නේ නැහැ කවුරු ඒ සංඛ්‍යාලය කියලා ලබා දුන්නාද කියලා ඒ සංඛ්‍යාලය කියලා නිවර්දි නැහැ මීට අවුරුදු එකහමාරකට කලින් බුද්ධාංශයේ වාර්තා කරා ලංකාවේ ඉන්න හතර දෙනෙක් ISIS සංවිධානයත් එක්ක සම්බන්ධකම් පවත්තලා ඔවුන් මේ රටින් පිට වෙලා ගියා කියලා. ඒක අවුරුදු එකහමාරකට කලින් වෙච්ච සිද්ධියක්. ඒකත් කිව්වේ හතර දෙනෙක් නමුත් ඒකත් තියෙන්නේ බුද්ධාංශ වාර්තාවේ සැක කරනවයි කියන එක පමණයි තියෙන්නේ. මං හිතන්නේ මේ වෙලාවේ මේ රටේ සංහිඳියාව ඇති කරගෙන යන වෙලාවේ අපි මේ කතා අපි යම් යම් දේවල් කියනකොට ඉතාල වගකීමෙන් කටයුතු කරන්න ඕනේ කියලා මම විශ්වාස කරනවා. මොකද අපි රජයක් හැටියට අපි මේ රටේ ජාතික සමගිය ගොඩනගන්න අපි මේ උත්සාහ කරන්නේ. මේ රටේ සංහිඳියාව ඇති කරන්න අපි උත්සාහ කරන්නේ මම හිතනවා ඩේල් නිවුස් පත්තරේ රජයේ අදහස ගෙනියන පත්තරේ එදා ඊළඟ දවසේ ඉතාම මුල් පිටුවේ පවත මේ පළ කරලා තියෙනවා මේ ප්‍රවෘත්තිය 32 ලංකන්ස් ජොයින් ඉස්ලාමික් ස්ටේට් මූවමන්ට් කියලා මම අහනවා ඩේල් නිවුස් පුවත්පතෙන් මේ සංවිධානය ඇති කරන්නද මේ කරන්න කියලා රජයේ අදහස රජයේ මතය ගෙනියන මේ රජයේ පුවත්පත නියෝජනය කරන රජයේ මතය නියෝජනය කරන ඩේල් නිවුස් පත්තරේ මේ කරන්නේ රජය තුල මේ ජාතික සංහිඳියාව ඇති කරන්නද එහෙම නැත්නම් මේ රට නැවත වටන්නද මේ රටේ ජාතිවාදය ඇති කරලා ආගම් වාදය ඇති කරලා කොන්ත්‍රාත්තුව කරනවාද කියලා ඩේල් නිවුස් පත්තරය අපිට එහෙම සැකයක් අද මතුවලා තියෙනවා ඒ විතරක් නෙමෙයි මම කියන්න ඕනේ පෞගිය කාලෙම මේ චෝදනා තිබ්බා මුස්ලිම් ජනතාවට තියෙන චෝදනා තිබ්බා ඒතුමා කිව්වා පිටරටවලින් දේශකයෝ ආවයි කියලා කිසිම රටකින් දේශකයෝ ඇවිල්ලා මේ කිසිම ආගමික සිද්ධාස්ථානයකවත් ජාත්‍යන්තර පාසල්වලවත් කිසිම පිටරටකින් දේශකයෝ උගන්වන්නේ ඊළඟට සංචාරක වීසා වලින් ඇවිල්ලා කවුරුත් ආගමික කටයුතු වල නෙදෙන්නේ නැහැ මේ චෝදනා සියල්ලම එතුමා පළ කරපු ඒ චෝදනා ඔක්කොම මේ පෞගිය කාලේ මුස්ලිම් සිංහල ගැටුම් ඇති කරන්න ඒ සංවිධාන ඒවා කියපු දේවල් තමයි එතුමා මේ ප්‍රකාශ කරේ මම කනගාටු වෙනවා මේ ප්‍රකාශ ගැන ඒ විතරක් නෙමෙයි අද අපි ජාතික සංහිඳියාව ගැන කතා කරනවා අද අපි මතක තියාගන්න ඕනේ මේ රට හදන්න මේ ආණ්ඩුව බලයට ගේන්න මේ රට මේ අලුත් ආණ්ඩුව ගොඩනගන්න ජනවාරි 8 වෙනිදා මේ රටේ සුළු ජන කොටස් විශාල කාර්යභාරයක් කරා. ඒ සුළු ජන කොටස් විශාල කාර්යභාරය කරේ මේ රටේ ඔවුන්ට නිදහසේ ජීවත් වෙන්න ඕන හින්දා. මොකද පෞගිය කාලේ අපි දැක්කා මහින්ද රාජපක්ෂගේ පාලන කාලේ ජාතිවාදයට ඉඩ දීලා ආගම් වාදයට ඉඩ දීලා අද මේ රට මිලෙච්ඡත්වයට ගෙන යන යුගයක් කරා ගෙන යන යම් වැඩපිළිවෙලක් තිබුණා. ඒකට විරුද්ධව ජනවාරි 8 මෛත්‍රීපාල සිරිසේන මැතිතුමාව ජනාධිපති කරේ මේ රටේ සියලු බලවේග එකතු වෙලා මේ රටේ කාරණා ගණනාවක් එකක් දූෂණයට විරුද්ධව එකක් භීෂණයට විරුද්ධව ඊළඟ මේ රටේ ජාතික සමගිය ගොඩනගන්න ජාතිවාදයේ පරාජය කරන්න තමයි මේ රටේ ඒ ජන කොටස් ටික මෛත්‍රීපාල සිරිසේන මැතිතුමාට ඡන්දය දුන්නේ. ඒ වගේම සුළු ජන කොටස් වල බලාපොරොත්තු වෙන්නේ මේ ආණ්ඩුව යටතේ අපිට නිදහසේ ජීවත් වෙන්න තියෙන්න ඕනේ අපේ ආගම ධර්මයේ අදහගෙන ඒ සංස්කෘතිය නැදවීම අදහගෙන අපිට මේ රටේ අනිකුත් පුරවැසියෝ එක්ක සමාදානෙන් ජීවත් වෙන්න ඕනේ කියන තමයි මේ රටේ සුළු ජන කොටස් වල එකම බලාපොරොත්තු එදා ඡන්දය දෙනකොට එහෙම නැත්නම් හුරු හල්ලන්නවත් බඩු මිල අඩු කරන්නවත් එහෙම නැත්නම් අර තියෙන කොමිසන් සභා දෙක ස්ථාපිත කරන්නවත් නෙමෙයි මේ රටේ මුස්ලිම් ජනයාවත් දෙමළ ජනතාවත් ඡන්දය දුන්නේ මුස්ලිම් ජනයා දෙමළ ජනතාව ඡන්දය දුන්නේ එක දෙයක් වෙනුවෙන් ඒක තමයි මේ රටේ අනිකුත් ජන කොටස් එක්ක සමාදානව ඒගොල්ලන්ට ජීවත් වෙන්න ඒ පරිසරය හදලා දෙන එක තමයි එකම ඉල්ලීම බවට පත්ුනේ නමුත් ඒ සමාදානය කඩන්න ඒක නැති කරන්න නැවත වෛරය ඇති කරන්න අද නොයිකුත් බලවේග ක්‍රියාත්මක වෙනවා අපි දැක්ක පෞගිය සුමානෙම අද ඒ බලවේග නැවත එළියට ඇවිල්ලා තියෙනවා ඒ බලවේග නැවත වෛරක්කාරී විදියට ජාතීන් අනකොටා ගන්න අද වැඩ කරගෙන යනවා අද මේක නවත්තන්න අපි මැදිහත් වෙන්න ඕනේ එහෙම නැත්නම් අපි බලාපොරොත්තු වෙන සංවර්ධනය අපි කතා කරන නූතනවාදය අපි කතා කරන ලෝකයේ ආසියාවේ දියුණුම රට ආසියාවේ තියෙන හොඳම රට පවද පත් කරන අපි කතා කරන දේවල් අන්තිමට මේ සභාවට විතරක් සීමා වෙනවයි කියන එක මතක තියාගන්න. ඒ හින්දා ඒක නවත්තන්න දේශපාලන නායකයන් හැටියට පක්ෂ විපක්ෂ ભેදයකින් අපි සියලු දෙනාටම ඒකට වගකීමක් තියෙනවා. ඒ හින්දා ජාතිවාදී ගිනි දැල් වලින් අපි අවුරුදු 30ක් දුක් විඳා උතුරේ ජනතාව, දකුණේ ජනතාව, නැගෙනහිර ජනතාව අපි සියලු දෙනාම ඒ ජාතිවාදී ගිනි දැල් වලින් ඒ යුද්ධයේ විපාකෙන් අපි තවම අපිට එකතු වෙන්න බැරුව තවම අපි එකතන අපි
ලත වෙනවා.
ඒක අපේ මතකේ
අවසාන විනාඩිය. ඒ මතකේ අපෙන් යන්න කලින් ඒක අපිට අමතක වෙන්න කලින් නැවත මේ රටේ මේ කොළ මේ ලංකාවේ ජාතිවාදීන් එළියට ඇවිල්ලා පිනුම් ගහන තත්ත්වයක් අදපත් වෙලා තියෙනවා. ඒ හින්දා අපි කියනවා රජයට ඒකට ඉඩ දෙන්න එපා. ඒක සිංහල වේවා, මුස්ලිම් වේවා, දෙමළ වේවා, කවුරු කළත් ඒ උන්ට විරුද්ධව නීතිය ක්‍රියාත්මක කරන්න ඕනේ. මොකද අපි බලාපොරොත්තු වෙන්නේ මේ රටේ ශ්‍රී ලාංකිකයන් හැටියට මේ රටේ දෙමළ සිංහල ඒ සමගිය අපි ගොඩනගන්න ඕනේ. අපි ජාතික කීයේ කියනවා අපි එක මවකගේ දරුවෝ කියලා. අන්න ඒ එක මවකගේ දරුවෝ කියන ඒ තේමාව ඒ වචනය මේ රටේ යථාර්ථයක් කරන්න තමයි අපි යහපාලන ආණ්ඩුව ගොඩනැගුවේ කියන එක මතක් කරමින් මගේ වචන ස්වල්ප අවසන් කරනවා. බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි. ගරු ලසන්ත අලගේවන් ඇමතුමා ඔබතුමාගේ විනාඩි 22යි.
මූලස්සනාර උඩ ගරු මන්ත්‍රීතුමනි, අද ඉතාමත් වටිනා වැදගත් අමාත්‍යාංශ දෙක විවාදයට ගැන මේ අවස්ථාවේදී අදහස් ඉදිරිපත් කිරීමට ලැබීම පිළිබඳව ඉතාමත් සතුටු වෙනවා. වැඩියෙන් අධ්‍යාපන අමාත්‍යාංශය සම්බන්ධව කතා කරන්න බලාපොරොත්තු වෙන අතර වයඹ සංවර්ධන අමාත්‍යාංශය යටතේ විශාල කාර්යභාරයක් සේවයක් අපේ රටට සිද්ධ වෙනවා. ඒ යටතේ තිබෙන විශේෂම පුද්ගලික ලියාපදිංචි කිරීමේ දෙපාර්තමේන්තුව නවීකරණයකට ලක් වෙමින් පවතින මොහොතක ඉදිරි කාලයේදී සෑම පුරවැසියෙකුටම නව හැඳුනුම්පතක් ලබා දීමේ ක්‍රියාවලිය මේ දිනවල ආරම්භ වෙලා තිබෙනවා. පාර්ලිමේන්තුවේ අපේ කාරක සභාවලටත් ඒ සම්බන්ධව ලිපි ගණනාවක් අපිට ලැබිලා තිබෙනවා. ඒ නිසා මම අමාත්‍යතුමාගෙත් ලේකම්තුමාගෙත් අමාත්‍යාංශෙත් අවධානය යොමු කරනවා. ඉතාමත් ඉහළ ගුණාත්මක භාවයෙන් යුතු ඒ හැඳුනුම්පතක් ලබා දීම පිළිබඳව අමාත්‍යාංශයේ අවධානය ඉතාමත් ඕනෑකමින් යොමු කරන්න කියන ඉල්ලීම මම ප්‍රථමයෙන්ම කරනවා. ඒ පිළිබඳව ලිපි අදහස් යෝජනා අපේ පාර්ලිමේන්තුවට ලැබිලා තිබෙනවා. මම ඒව අමාත්‍යාංශයට යොමු කිරීමටත් කටයුතු කරනවා. ඒ වගේම අධ්‍යාපන අමාත්‍යාංශය යටතේ පුරාවිද්‍යා දෙපාර්තමේන්තුව, ලේකන ආරක්ෂණ දෙපාර්තමේන්තුව ඇතුළු ආයතන ගණනාවක් තිබෙනවා. විශේෂයෙන්ම පුරාවිද්‍යා දෙපාර්තමේන්තුවත් ලේකන ආරක්ෂණ දෙපාර්තමේන්තුවත් නිහඬ විශාල සේවයක් කරන ආයතන දෙකක්. විශේෂයෙන් පාර්ලිමේන්තුවේ ගිණුම් කාරක සභාවට මේ ආයතන දෙකම සහභාගි වුණා. එම නිසා විශේෂයෙන්ම අපේ රට ලෝකයේ අනිත් රටවල් වලට වඩා වෙනස් වෙන එක කරුණක් තමයි වැඩිම ලිඛිත ඉතිහාසයක් තිබෙන රටක් විදිහට අපේ රට අනිත් රටවල් වලට වඩා ඉදිරියෙන් තිබෙනවා. ඉතින් මේ නිසා අපිට යුතුයකමක් වගකීමක් පැවරෙනවා. අනික් රටවලට වඩා විශේෂයෙන්ම අනික් රටවල් වලට ඉතිහාසය අතීතයේ යම් යම් වැදගත් දේවල් රැක බලා ගැනීමට තිබෙන වගකීම අඩුයි. නමුත් අපේ රටේ අනික් රටවල් වලට වඩා ඉතිහාසයක් තිබෙන නිසා අපිට රැකගත යුතු දේවල් වැඩි. එම නිසා නිදහසෙන් පස්සේ මං හිතන්නේ සෑම රජයක් විසින්ම මේ සඳහා විවිධ වැඩසටහන් උත්සාහයන් යොදාගෙන තිබුණා. ඉතිහාසයේත් වර්තමානයේදීත් මං හිතන්නේ දැනට වඩා වැඩි අවධානයක් අයවැය තුලිනුත් මං හිතන්නේ යොමු කිරීම කාලෝචිත අවශ්‍යතාවයක් තිබෙන බව මේ අවස්ථාවේදී කියන්න ඕනේ. විශේෂයෙන්ම පුරාවිද්‍යා දෙපාර්තමේන්තුවට ලබා දීලා තිබෙන ප්‍රතිපාදන එක මේ අයවැයදී පමණක් නෙමෙයි, ඉතිහාසයේ අයවැය වලදී මං හිතන්නේ සෑහිමිරපත් වෙන්න පුළුවන් කමක් නැහැ. එම නිසා අපි දන්නවා ගම්පහ දිස්ත්‍රික්කයේ නියෝජනය කරන මන්ත්‍රීවරයෙක් විදිහට ගම්පහ දිස්ත්‍රික්කයේ පමණක් පුරාවිද්‍යා සිද්ධාස්ථාන ගැසට් පත්‍රයේ පළ කරලා තිබෙනවා 1000කට ආසන්න ප්‍රමාණය විවිධ යුගවල විවිධ ස්ථාන. නමුත් මං හිතන්නේ මේවා අකණ්ඩව සුරක්ෂිතව පවත්වාගෙන යාම පිළිබඳව ප්‍රශ්නකාරී තත්ත්වයන් වලට මුහුණ පාලා තිබෙනවා. එතෙම නිසා අපේ යුතුයකමක් වගකීමක් මේවා පිළිබඳව රැක බලා ගැනීම අනාගත පරපුරට අපි ඒව රැකලා දිය යුතුයි. එම නිසා මේ අවස්ථාවේදී විශේෂයෙන්ම පුරාවිද්‍යා දෙපාර්තමේන්තුව සම්බන්ධයෙනුත් ලේකන ආරක්ෂණ දෙපාර්තමේන්තුව සම්බන්ධයෙනුත් අපි දැනට වඩා වැඩි අවධානයක් යොමු කළ යුතුයි කියන ඒ කරුණ මේ ගරු සභාවට ඉදිරිපත් කරමු. විශේෂම අධ්‍යාපන අමාත්‍යාංශය අද අපේ රටේ ඉතාමත් වැදගත් අමාත්‍යාංශයක්, වැදගත් වගකීමක් ඉටු කරන්න තිබෙන අමාත්‍යාංශයක්. මම හිතනවා ඒ කාර්ය වර්තමාන අමාත්‍යතුමාට ඉටු කරන්න පුළුවන්කමක් ලැබෙයි කියලා අපි ඒ වෙනුවෙන් විශේෂම අපේ ආංශික කාරක සභාව තුලිනුත් ඒ අවශ්‍ය සහයෝගයේ දායකත්වය අපි නොඅඩුව ලබා දීමට අපි කටයුතු කරනවා. එම නිසා විශේෂම අතීතයේ ඉඳන් මේ දක්වා අපි බොහොම පැහැදිලිව කියන්න ඕනේ අපේ රටේ අධ්‍යාපනය ප්‍රගතියක් ලබලා තිබෙනවා. ඒක නැහැයි කියලා කියන්න පුළුවන්කමක් නැහැ. පැවති සියලුම රජයන් මේ පිළිබඳව විශේෂ ප්‍රමුඛතාවයකින් යුතුව කටයුතු කරලා තිබෙනවා. ගරු මන්ත්‍රීතුමා මේ ගරු මන්ත්‍රීතුමා පොඩ්ඩක් මන්ත්‍රීව පොඩ්ඩක් මේ කතා කරන්න බෑ පොඩ්ඩක් අපට සාකච්ඡා තියෙනකොට පොඩ්ඩක් එම නිසා විශේෂයෙන්ම අපි වර්තමානය තුළ ඒ ළඟා කරගෙන ආපු ඒ දියුණුව වර්තමානයේ අපිට තිබෙන අභියෝග හඳුනාගෙන මෙතනින් ඉදිරියට ගෙන යෑමේ කාර්යභාරයේ වගකීම තමයි අද අපිට පැවරී තිබෙන්නේ. එම නිසා අපේ රටේ විශේෂයෙන්ම මේ දියුණුව ළඟා කර ගැනීමට අපේ ගුරු පරපුර විදුහල්පතිවරුන් නිලධාරීන් ඉතාමත් කැපවීමකින් යුතුව කටයුතු කරලා තිබෙනවා. අද බොහෝ විට අපට දකින්න ලැබෙන්නේ මාධ්‍ය තුල වෙන්න පුළුවන්, ප්‍රවෘත්ති තුල වෙන්න පුළුවන් යම් විදුහල්පතිවරයෙක්, යම් ගුරුවරයෙක්, යම් නීති විරෝධී වැඩක් හෝ වැරදි වැඩක් කළොත් ඒ දේ තමයි අපිට දකින්න අහන්න ලැබෙන්නේ. නමුත් අපේ පාසල් පද්ධතිය තුල ඉන්නවා පාන්දර 6ට ඇවිල්ලා පන්ති කාමරයේ දරුවන්ට උගන්වන ගුරුවරු ඉන්නවා. පාසලෙන් පස්සේ පාසල් වල වැඩ කරන ගුරුවරු ඉන්නවා. විවිධ ආර්ථික අපහසුතාවයන් තිබෙන දරුවන්ට තමන්ගේ පෞද්ගලික මුදලින් ඒ අවශ්‍යතාවයන් පවා ඉටු කරන විදුහල්පතිවරුන්, ගුරුවරුන් අපේ පාසල් පද්ධතිය තුළ ඉන්නවා. එම නිසා අපේ රටේ අතිමහත් බහුතර විදුහල්පතිවරුන්, ගුරුවරුන් මේ ආකාරයෙන් යුතුව තමා සිය අධ්‍යාපන කටයුතු කරන්න කියන තැන ඉඳගෙන අපි මේ කාර්යභාරය අපි ඉටු කළ යුතුව තිබෙනවා. එම නිසා ඒ ගුරුවරුන්ට, විදුහල්පතිවරුන්ට, නිලධාරීන්ට අපේ ගෞරවය අපි මං හිතන්නේ අපි පිරිනමන්න ඕනේ. ඒ වගේම අද ගුරු දිනයක් ලඟුණාම පාසලක ත්‍යාග ප්‍රදාන උත්සවයක් තියෙනකොට මෙවැනි අය අගේනවා. නමුත් මම පෞද්ගලිකව දකින්නේ මේ අගීමේ ක්‍රියාවලිය මීට වඩා වැඩි අවධානයක් යොමු කිරීම කාලෝචිත අවශ්‍යතාවයක් තිබෙනවා. තමන්ගේ විෂයට අමතරව විෂය බාහිර ක්‍රියාකාරකම් කරන විශාල ගුරුවරු පිරිසක් ඉන්නවා පාසල් පද්ධතිය තුළ. මේ ආකාරය වගේම හොඳ ප්‍රතිඵල පෙන්වන ගුරුවරු විශාල ප්‍රමාණයක් ඉන්නවා. එම නිසා අපි රජයක් විදිහට මෙවැනි ආකාරයෙන් සුබවාදීව කටයුතු කරන නිලධාරීන්, එවැගේම විදුහල්පතිවරුන්, ගුරුවරුන් ඇගයීම පිළිබඳව දැනට වඩා වැඩි අවධානයක් අනිවාර්යෙන්ම යොමු විය යුතුව තිබෙනවා. එහෙම වුණොත් මං හිතන්නේ අඩුපාඩුකම් සිදුවන අය මං හිතන්නේ ඒ නිවැරදි වෙන්නේ නැහැ. අද දිනපතාම පාසලට පැමිණෙන ගුරුවරයා, හොඳම ප්‍රතිඵල පෙන්වන ගුරුවරයා, ඒ වගේම තවත් තමන්ගේ විෂයට අමතරව විෂය බාහිර ක්‍රියාකාරකම් වලට දායක වෙන ගුරුවරයාටත් ලැබෙන පඩිය උසස් වීම එකයි. හැමදාම පාසල් එන්නේ නැති ගුරුවරයා, තමන්ගේ විෂයත් හරියට වගකීම ඉටු කරන්නේ නැති ගුරුවරයා, මේ අයටත් මම හිතන්නේ ලැබෙන වැටුප, මේ අයටත් ලැබෙන උසස් වීම එකයි. ඉතින් මේක අපේ නිවැරදි කරගත යුතුයි. එම නිසා අධ්‍යාපන අමාත්‍යතුමාගේ මේ පිළිබඳව වැඩි අවධානයක් යොමු කළ යුතුව තිබුණා. අපි දන්නවා ඔබතුමා විදුහල්පතිවරුන් විදේශ සංචාර යවමින් එවැනි වැඩසටහන්, ඵලදායි වැඩසටහන් ක්‍රියාත්මක කරනවා. නමුත් මේවා වාර්ෂිකව කලාප මට්ටමින්, කොට්ටාස මට්ටමින්, පළාත් මට්ටමින් මං හිතන්නේ අපි අයවැය මගින් වැඩි ප්‍රතිපාදන මුදල් හෝ යොදවලා එවැනි අය ඇගීම පිළිබඳව වැඩි අවධානයක් යොමු කිරීම අනිවාර්යෙන්ම සිදු කළ යුතුව තිබෙනවා. ඒ වගේම අධ්‍යාපනයේ දියුණුවක් තියෙනවා කියලා අපි කිව්වේ අපට මතකයි 1980 මුල් දශකයේ වන විට සාමාන්‍ය පෙළ 117යි අපේ රටේ සමත් වුණේ. උසස් පෙළ 126යි සමත් වුණේ. නමුත් මේ වන විට ඒක 160කට කිට්ටු කරලා තිබෙනවා. ඉතින් දැන් අපිට කතා කරන්න පුළුවන් 140ක් අසමත් කියලා. දැන් අද මේක තමයි සිද්ධ වෙන්නේ. අද කියනවා 140ක් අසමත් කියලා. හැබැයි අර 17 ඉඳන් 60 දක්වා ආපු එක ගැන කවුරුවත් කතා කරන්නේ නැහැ. මේක වැරදි. එහෙම කරලා අපිට අර 60 ඉඳන් 90 දක්වා යන්න පුළුවන්කමක් ලැබෙන්නේ නැහැ. අර 17 26 ඉඳන් 60 දක්වා ඒමට දායක වුණු අය අගේලා ඒ පිළිබඳව අවධානය යොමු කරලා ඒ ගමනේදී සිදු වුණු අඩුපාඩුකම් හඳුනාගෙන අපි මෙතන ඉඳන් ඉදිරියට යෑමට අපි කටයුතු කරන්න ඕනේ. එහෙම නැතුව අද අධ්‍යාපනයේ පිරිහිලා අධ්‍යාපනය 140ක් සාමාන්‍ය පෙළ උසස් පෙළ අසමත්, ගණිතේ, විද්‍යාව, ඉංග්‍රීසි 150කට කිට්ටු වෙන්න අසමත් කියන තැන ඉඳගෙන මේ කාර්යභාරය කරන්න කොහෙත්ම පුළුවන්කමක් ලැබෙන්නේ නැහැ. ඒ වගේම රටේ ලෝකයේ ඇතිවෙන වර්තමාන අභියෝගවලට අනුව පාසලේ විෂය මාලාවන් වෙනස් විය යුතුයි. ඒක මේ දශක කීපය තුළම වෙනස් වෙලා තිබෙනවා. විශේෂයෙන්ම පසුගිය රජය තුලින් තාක්ෂණ විෂය හඳුන්වා දීම ඉතාමත් හොඳ ඵලදායි වැඩක්. කලා වාණිජ විද්‍යාව පමණක් සීමා වෙලා තිබුණා. මේ අතරින් 50%කටත් වඩා වැඩි ප්‍රමාණයක් කලා උපාධිධාරීන් කලා විෂය හදාරන්නේ, ගණිත විද්‍යාවට අඩු වෙලා තිබුණා ප්‍රතිශතය. ඉතින් ඒ අනුව නව විෂය ධාරාවන් හඳුන්වා දුන්නා. ඉතින් දැන් මේ හඳුන්වා දීපු විෂය ධාරාවන් වල තිබෙන ප්‍රගතිය අඩුපාඩුකම් හඳුනාගෙන මේවා අඛණ්ඩව ශක්තිමත්ව ඉදිරියට ගෙන යා යුතුව තිබෙනවා. ඒ කාර්යභාරය කරනවා වර්තමාන රජය. ඒ වගේම තවත් පියවරක් තබලා තිබෙනවා. ඒ පියවර මොකද්ද? අනිවාර්ය අධ්‍යාපනය අවුරුදු 13 දක්වා. අපේ රටේ ඉතිහාසයේ මීට පෙර දශකවල පාසල් යන්නෙම නැති ප්‍රමාණය වැඩි, පහේ පන්තියේදී පාසල් හැරෙන ප්‍රමාණය වැඩි, සාමාන්‍ය පෙළ උසස් පෙළ ප්‍රමාණය වැඩි. නමුත් දැන් ඒක ක්‍රමක්‍රමයෙන් අඩු වෙලා තිබෙනවා. නමුත් වර්තමානයේදී තිබෙන විභාග ක්‍රමයේ අනුව සාමාන්‍ය පෙළෙන් පාසල් හැර යන ප්‍රමාණය අද යම් සැලකිය යුතු ප්‍රමාණයක් තිබෙනවා. ඒ නිසා වර්තමාන රජය මේ අයටත් අවුරුදු 13 දක්වා අධ්‍යාපනය හැදෑරීම සඳහා නව විෂය මාලා 24ක් ප්‍රායෝගිකව යම් යම් වෘත්තීන් වලට සම්බන්ධ වීමට හැකිවන පරිදි ඒ පාසල් පද්ධතිය අද සකස් කරමින් පවතිනවා. මේක තමයි කළ යුතු කාර්යභාරය බවට පත් වෙන්නේ. ඒ වගේම අපි අධ්‍යාපන අමාත්‍යාංශයේ දැඩි ලෙස අවධානය යොමු කළ යුතු කරුණක් මම පෞද්ගලිකව දකින්නේ අපි පාසල් වල තොරතුරු තාක්ෂණය ඉගැන්වීමේ කටයුතු පිළිබඳව අවධානය යොමු කරනවා. හැබැයි පාසල් වල ඒ ඉගැන්වීමේ කටයුතු පිළිබඳව අවධානය යොමු කිරීමට පෙර අපි අධ්‍යාපන අමාත්‍යාංශය සහ පළාත් සභාව සහ සියලුම පරිපාලනයේ කොතරම් තොරතුරු තාක්ෂණයේ පාවිච්චි කරනවාද කියන දේ නිහතමානීව අපි පිළිගත යුතුයි. අපේ පරිපාලනයට අපි තොරතුරු තාක්ෂණයේ පාවිච්චි කරන්නේ නැහැ කියලා අපිට කියන්න පුළුවන්කමක් තිබෙනවා. අපි අන් අයට ආදර්ශයක් දීම තුළින් තමයි මේ කටේ සෑම කටයුත්තක්ම සාර්ථකව ඉටු කරන්න පුළුවන්කමක් ලැබෙන්නේ. බොහෝ රාජ්‍ය ආයතන මේ තොරතුරු තාක්ෂණය පරිපාලනයට පාවිච්චි කළත් අධ්‍යාපන අමාත්‍යාංශය තව මේ පිළිබඳව ලබාගෙන තිබෙන ප්‍රගතිය මදි. අපේ කාරක සභාවේදීත් අපි ඒක කතා කළා. එම නිසා ඉතාමත් කඩිනමින් මේ අධ්‍යාපනයේ තිබෙන ප්‍රශ්න සඳහා ඵලදායි තීන්දුව తీරන ගැනීමට තොරතුරු තාක්ෂණය පරිපාලනයට ලබා ගැනීම ඉතාමත් කාලෝචිත අවශ්‍යතාවයක් විදිහටයි මා පෞද්ගලිකව දකින්නේ. එය කටයුතු ආරම්භ කරලා තිබෙනවා කියලා කියනවා. නමුත් ඇබැත්තුමාට යෝජනා කරනවා ඉලක්ක සහගත දිනවකවානු ඇතුව මේ පිළිබඳව වැඩි අවධානයක් යොමු කිරීම අනිවාර්යෙන්ම සිදුවිය යුතුයි. විශේෂයෙන්ම අපි දන්නවා අපේ රටේ සිටින පාසල්වල ගුරුවරු කවුද, මොනවද ඒ ඇයට තිබෙන සුදුසුකම්, පුහුණු ගුරුවරු කී දෙනෙක්ද, මොන මොන විෂයන් වලටද කවුද ඉන්නේ, ලබන අවුරුද්දේ කවුද විශ්‍රාම යන්නේ යනාදී වශයෙන් මං හිතන්නේ අපට තීන්දුව తీරන ගන්න අද ප්‍රායෝගික අපහසුයි. ඒකට හේතුව නිවැරදි තොරතුරු නැහැ. එම නිසා ගුරුවරයෙක් විශ්‍රාම ගියාට පස්සේ තමා පුරප්පාඩුවට ගුරුවරු හොයන්නේ. විදුහල්පතිවරයෙක් විශ්‍රාම ගියාට පස්සේ තමා එතෙන්ට
ගරු අමාත්‍යවව දැනුවත් කරන්න මම කියන්නේ අපි දැන් ඩේටාබේස් එකක් හදලා තියෙනවා. මේ සියලුම තොරතුරු තියෙනවා අපි ළඟ. මේ ඇත්ත වශයෙන්ම මීට පෙර තිබුණේ නැහැ. නමුත් දැන් අපේ ඒ දත්ත පද්ධතිය තුළින් මේ සියලුම දේවල් මත තමයි ඉදිරියේදී ගුරුවරු බඳවා ගැනීම සහ සියල්ල තීරණය වෙන. උදාහරණයක් විදිහට විද්‍යාපීඨ වලට අපි බඳවා ගන්නෙ තව වසර 3කින් විශ්‍රාම යන ගුරුවරුන් හිඟිය ගලපලා.
ඒක තියෙනවා නම් ඉතාමත් හොඳයි ගරු ඇමතුමා. මීට මාස 4කට විතර පමණ පෙර අපේ ගිනුම් කාරක සභාවට අමාත්‍යාංශයේ නිලධාරීන් සහභාගී වුණ අවස්ථාවේදී ඒක තිබුණේ නැහැ. ඒ වෙලාවේ අපි පෙන්වලා දුන්නා. පෙන්වලා දුන්නාට පස්සේ මාස 4කින් ඒක අද තිබෙනවා නම් අපිත් සතුටු වෙනවා. ඉතින් ඒ නිසා ඒක විය යුතු දෙයක්. හැබැයි මේක අනිවාර්යයෙන්ම අකණ්ඩව සිදුවිය යුතුයි. යම් ගුරුවරෙක් යම් පාසලකින් මාරු වුණා නම් ඒක ඒ වැඩ ඒ තොරතුරු තාක්ෂණ පද්ධතියට ඇතුළත් විය යුතුයි. ඉතින් මේක මේ ක්‍රියාවලිය මං හිතන්නේ සිද්ධ විය යුතුයි. ඉතින් ඒ නිසා අපි යෝජනා කරන්නේ විශේෂයෙන්ම එහෙම නැතුව මං හිතන්නේ අද දන්නවා ඕනෑම පාසල් වල අපි අහනවා සමහර පාසල් වලට ගිහිල්ලා ඇයි මෙවර පහේ ශිෂ්‍යත්ව විභාගේ ප්‍රතිඵල අඩු, ඇයි සාමාන්‍ය ප්‍රතිඵල විභාග අඩු, ඇයි උසස් පෙළ ප්‍රතිඵල අඩු. සමහර පාසල් වලින් කියන එකක් තමයි වර්ෂයේ මැදදී අදාළ විෂය උගන්වපු ගුරුවරයා මාරු වුණා, එයා විශ්‍රාම ගියා. ඉතින් මේක ඍජුවම බලපානවා. එම නිසා තමයි අපි යෝජනා කරන්නේ විශේෂයෙන්ම මේ ආකාරයෙන් අධ්‍යාපනයේ පරිපාලන පද්ධතියට.
මුලින්ම තව විනාඩි 3ක් තියෙනවා.
මේ මට විනාඩි 23ක් තියෙනවා.
ඊට තමයි විනාඩි 3ක් තව ඉතුරුලා තියෙන්නේ.
එම නිසා අපි යෝජනා කරන්නේ විශේෂයෙන්ම මේ වැඩපිළිවෙළ අනිවාර්යයෙන්ම ක්‍රියාත්මක කළ යුතුයි. ඒ වගේම අනිත් ප්‍රධානතම කරුණ අධ්‍යාපන සංවර්ධන කොටස ක්‍රියාවලිය පිළිබඳව දැනට වඩා වැඩි අවධානයක් අනිවාර්යයෙන්ම යොමු විය යුතුයි. එම නිසා අද විදුහල්පතිවරයෙකුට, අද කලාප අධ්‍යක්ෂකවරයෙකුට, කොට්ටාස අධ්‍යාපන අධ්‍යක්ෂකවරයෙකුට අධ්‍යාපන සංවර්ධන ක්‍රියාවලිය පිළිබඳව අවධානය යොමු කරන්න තිබෙන කාලය අඩුයි. විදුහල්පති රැස්වීමක් තිබ්බත් චක්‍රලේඛන තමා වැඩි අවධානයක් යොමු කරන්න සිද්ධ වෙන්නේ. ගුරු නිමාඩු කියයි, වැටුප් වරදක කියයි, ඉන්වෙන්ටරි තියාගන්න ඕන කියයි, ළමන් ඇතුළත් කිරීම කියයි, මෙවැනි දේවල් වලින් අධ්‍යාපන සංවර්ධනයේ පැත්තට කොහොමද අපි යොමු කරන්නේ? එම නිසා මම නම් පෞද්ගලිකව යෝජනා කරන්නේ සෑම පාසලකටම අධ්‍යාපන පරිපාලන කටයුතු සම්බන්ධයෙන් වෙනම නියෝජ්‍ය විදුහල්පතිවරයෙක් පත් කරලා, විදුහල්පතිවරයා සහ තවත් නියෝජ්‍ය විදුහල්පතිවරයෙකුට අධ්‍යාපන සංවර්ධන ක්‍රියාවලිය අනිවාර්යයෙන්ම වගකීම බාර දිය යුතුයි. අද ක්‍රමවේදයන් තිබෙනවා. සාමාන්‍ය පෙළ, උසස් පෙළ විභාගයේ අවසාන වුණාම විභාග දෙපාර්තමේන්තුව සෑම පාසලකටම යවනවා මේ සාමාන්‍ය පෙළ උසස් පෙළ විභාගයේ ප්‍රශ්නෙන් ප්‍රශ්නෙට අපේ දරුවෝ කොහොමද පිළිතුරු සපයලා තිබෙන්නේ කියලා. නමුත් මේවා භාවිතයට ගන්නේ නැහැ. මේවා භාවිතයට ගැනීම පිළිබඳව සොයා බැලීමක් කරන්නේ නැහැ. එම නිසා අපි මේ අධ්‍යාපන සංවර්ධන ක්‍රියාවලිය පිළිබඳව විෂය අධ්‍යක්ෂකවරු ඉන්නවා, පළාත් මට්ටමින් ඉන්නවා, කලාප මට්ටමින් ඉන්නවා. එම නිසා අධ්‍යාපන සංවර්ධන ක්‍රියාවලිය පිළිබඳව දැඩි අවධානයක් අනිවාර්යෙන්ම යොමු විය යුතුව තිබෙනවා. ඒ වගේම විදුහල්පති වරුන් සහ අධ්‍යාපන ශේෂ්ඨයේ පවතින සේවා ව්‍යවස්ථාවන් සම්බන්ධයෙන් දශක ගණනාවක් තිස්සේ ආපු ප්‍රශ්න අද ඒවට මුහුණ දෙන්න සිද්ධ වෙලා තිබෙනවා. එම නිසා අපි ඒ සියලුම සේවා ව්‍යවස්ථාවන් වලට බලපාන ප්‍රශ්න කඩිනමෙන් निराකරණය කර දීම සඳහා අනිවාර්යෙන්ම අපි වැඩි අවධානයක් යොමු කළ යුතුව තිබෙනවා. ඒ වගේම සේවා ව්‍යවස්ථාවන් වල සංශෝධන අපි කළ යුතුව තිබෙනවා. දැන් විදුහල්පතිවරුන් තෝරා ගැනීම සඳහා තිබෙන විභාගයේ ලකුණු 300ක් ප්‍රශ්න පත්‍ර තුනකින් ලබා ගත යුතුව තිබෙනවා. ඉතින් මේ ලිඛිත විභාගයෙන් පමණක් සමත් වන අයට පාසලක විදුහල්පති ක්‍රමක් කරන්න පුළුවන්කමක් තිබෙනවාද කියන ප්‍රායෝගික ප්‍රශ්නේ අපි අවධානය යොමු කළ යුතුව තිබෙනවා. දැනට තිබෙන ක්‍රමවේදය හරි. එම නිසා ප්‍රායෝගිකව සමහර පාසල්වල මේ ලිඛිත විභාගයෙන් පමණක්, දැන් මේ විභාගයට පැවති විභාගයට 19,000ක් විතර වාඩි වුණා, මේ අයගෙන් ලකුණු 120ට වඩා වැඩි අය තෝරගත්තේ. නමුත් 2500ක් ඉන්නවා මේ 19,000 අතුරින් ලකුණු 120ට වඩා වැඩියෙන් ලබා ගත්තා. නමුත් ඒකට හේතුව එක ප්‍රශ්න පත්‍රයකින් ලකුණු 40ක් විදුහල්පතිවරයෙක් ලබා ගත යුතුයි. සාමාන්‍ය දැනුම, ප්‍රායෝගික සිද්ධි අධ්‍යයනය යනාදී කරුණු සම්බන්ධව ඉතින් මේක මෙවැනි ආකාරයෙන් ලිඛිත පරීක්ෂණයකින් පමණක් පාසලකට විදුහල්පතිවරයෙක් පත්කිරීම පිළිබඳව තිබෙන ප්‍රශ්නයට දැනට වඩා මං හිතන්නේ අපි ප්‍රායෝගික විසඳුම් ලබා ගත යුතුව තිබෙනවා.
ඔබතුමා අවසාන කරන්න.
විශේෂයෙන්ම පසුගිය බණ්ඩාරනායක සම්මන්ත්‍රණ ශාලාවේ පැවති ඒ ජනාධිපතිතුමාගේ ඒ වාර්ෂික ඇගේම් උත්සවයේදී අපි දන්නවා සබරගමු පළාත සහ වායඹ පළාතේ වැඩිම ජනාධිපති සම්මාන හම්බුණු විදුහල්පතිවරුන් ඉන්න වැඩ බලන විදුහල්පතිවරුන් විදිහට. ඉතින් එම නිසා ඒ අය ක්‍රියාවෙන් ඔප්පු කරලා තිබෙනවා මේ පාසලක විදුහල්පති භූමිකාව කරන්නේ කොහොමද කියලා. ඉතින් එම නිසා මෙන්න මේ කරුණ පිළිබඳව අවධානය යොමු කළ, ඒ වගේම ගුරු උපදේශක සේවාව පිළිබඳව අවසාන මට්ටමේ තිබෙන්නේ. එම නිසා වර්තමාන අමාත්‍යතුමාට අපි මෙහි මේ සියලුම සේවා ව්‍යවස්ථාවන් සම්බන්ධයෙන් තිබෙන ගැටලු වර්තමාන රජයේ වර්තමාන කාලයේ ප්‍රශ්නයක් විදිහට අපි අසාධාරණ විදිහට ඉදිරිපත් කරන්නේ. නමුත් පසුගිය දශක කීපෙම තුල තිබෙන මේ ප්‍රශ්න निराකරණය කිරීමකින් තොරව අපිට මේ සැබෑ ඉදිරි වැඩපිළිවෙල පළදායි විදිහට ගෙනියන්න පුළුවන්කමක් නැහැ කියන එකයි මගේ පෞද්ගලික මතය.
අවසන් කරන්න.
ඒ නිසා විශේෂයෙන්ම ගරු අමාත්‍යතුමාට මේ අමාත්‍යංශයේ කටයුතු වලදී අපේ සම්පූර්ණ සහයෝගය දායකත්වය ලබා දෙනවා කියන ඒ පණිවිඩයත් ප්‍රකාශ කරමින් නිහඬ වෙනවා. ස්තුතියි.
බොහොම ස්තුතියි.